Charles, Garu Charles Nirmanathan Mathama.
Nandri.
21 minutes.
Yes. Nandri Sabanar Rakale. Indre Nidia Machinodia, Sata Tiritangal Todar Baga, Enai Pesa Animaditameki, Nandri Ter with the Kolgrain. In the Nartil Satangalai Yatavadan Mulam, Nidituri. நெறிப்படுத்துகின்ற நோக்கில் சட்டங்களில் திருத்தங்கள் கொண்டு வருகின்ற நீதியமைச்சு 2015 ஆண்டு ஐநா மனித உரிமை பேரவையில் இலங்கையில் நடைமுறையில் இருக்கின்ற பயங்கரவாத தடைச்சட்டத்தை அகற்றி சர்வதேச சட்டதிட்டங்களுக்கு அமைவாக ஒரு சட்டத்தை அமுல் படுத்துவோம் என்று ஐநா மனித உரிமை பேரவையில் 2015 ஆண்டு உறுதிமொழி அளித்த இந்த அரசாங்கம் இந்த சட்டங்களை திருத்தங்கள் செய்கின்ற இந்த நீதியமைச்சு ஏன் பயங்கரவாத தடைச்சட்டத்தை இன்னும் எடுக்கவில்லை தற்பொழுது அமுலில் இருக்கின்ற இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை எடுத்து சர்வதேச மனித உரிமைகளை மதித்து நடக்கின்ற ஒரு சட்டத்தை இந்த நீதியமைச்சு ஏன் இவ்வளவு காலமும் காலதாமதம் செய்து கொண்டு வருகிறது 2015 ஆண்டு உறுதிமொழி அளித்த இந்த அரசாங்கம் அந்த சட்டத்தை இன்னும் மாற்றாமல் இன்று வரை அந்த சட்டத்தின் கீழ் கைது செய்யப்பட்ட இளைஞர்கள் மிகப்பெரிய துன்பத்தை அனுபவித்துக் கொண்டிருக்கிறார்கள் ஏன் இந்த இவ்வளவு 2015 ஆண்டு செப்டம்பர் மாதம் ஐநா மனித உரிமை பேரவையில் நிறைவேற்றப்பட்ட தீர்மானத்தின்படி இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை எடுப்பதற்கு இவ்வளவு காலமும் ஏன் இந்த அரசாங்கமும் நீதியமைச்சும் ஒரு அசம்பந்த போக்கை கடைப்பிடிக்கிறார்கள் இந்த பயங்கரவாத தடைச்சட்டத்தின் விளைவாக எங்களுடைய பல இளைஞர் யுவதிகள் இன்றும் சிறையில் வாடிக்கொண்டிருக்கிறார்கள் அந்த பயங்கரவாத தடைச்சட்டம் பிழை என்பதை ஒத்துக்கொண்ட அந்த அரசாங்கம் அந்த சட்டத்தின் அடிப்படையில் இன்றும் நீதிமன்றங்களில் எங்களுடைய இளைஞர் யுவதிகளை தண்டித்து கொண்டிருக்கிறார்கள் ஆகவே இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை எப்போ நீங்கள் நடைமுறையில் இருக்கின்ற இந்த சட்டத்தை எப்போ நீங்கள் எடுக்கப் போகிறீர்கள் என்பதையும் நான் உங்களுக்கு இந்த உங்களுடைய சட்ட திருத்தங்களின் மூலம் இன்றைக்கு உங்களுடைய விவாதத்தின் போது இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை ஏன் இன்னும் எடுக்காமல் இருக்கிறீர்கள் என்பதை நான் உங்களிடம் கேட்க விரும்புகின்றேன் இந்த அரசாங்கத்திடமும் இந்த நீதியமைச்சிடமும் ஏனென்று சொன்னால் இந்த பயங்கரவாத தடைச்சட்டத்தின் விளைவாக சச்சிதானந்தம் ஆனந்த் சுதாகரன் என்ற இளைஞன் 2008 ஆண்டு கைது செய்யப்பட்டு இன்று ஆயுள் தண்டனை அளிக்கப்பட்டு சிறையில் இருக்கின்றார் அவருக்கு 2 பிள்ளைகள் அந்த பிள்ளைகளுடைய தாயார் அதாவது சுதாகரனுடைய மனைவி கடந்த 15 தேதி அவர் இந்த உலகத்தை விட்டு சென்றார் அவருடைய 2 பிள்ளைகளையும் இன்றைக்கு யார் பார்ப்பது இந்த பயங்கரவாத தடைச்சட்டத்தின் விளைவாக ஆயுள் தண்டனையில் இருக்கின்ற சுதாகரன் அவருடைய மனைவியை இவர் கைது செய்யப்பட்டதன் பின்பு மனைவி சுகயினமுற்று மன அழுத்தங்களால் கடந்த 15 தேதி இறந்தார் அவருடைய இறுதிச் சடங்கு 18 தேதி கிளிநொச்சியில் நடைபெற்றது அந்த இறுதிச் சடங்குக்கு சுதாகரன் அழைத்து வரப்பட்டார் அந்த அழைத்து வரப்பட்ட போது அந்த 3 மனத்தியாளங்கள் அந்த பிள்ளைகள் தாயை ஒரு பக்கம் சேமக்காலைக்கு எடுத்து செல்லப்படுகின்ற போது அந்த பிள்ளைகள் தன்னுடைய தகப்பனாருடன் சிறைக்கு செல்வதற்கு ஆயத்தமானார்கள். ஒரு 9 வயது 11 வயது பாலகர்கள் எங்களுடைய நாட்டில் தகப்பனாருடன் சிறைக்கு செல்ல துணிந்த சம்பவம் 2 தினங்களுக்கு முன்பு கிளிநொச்சியில் நடைபெற்றது. ஆகவே அந்த பிள்ளைகளுடைய எதிர்காலத்தை, அந்த பிள்ளைகளுடைய கல்வியை கருத்தில் கொண்டு அந்த சச்சிதானந்தம் சுதாகரன் என்ற அந்த சிறைச்சாலையில் இருக்கின்ற அந்த கைதிக்கு இந்த நாட்டினுடைய ஜனாதிபதி பொது மன்னிப்பு வழங்க வேண்டுமென்று அனைத்து தமிழ் மக்கள் சார்பாகவும் நான் கேட்டுக்கொள்கின்றேன். கௌரவ ஜனாதிபதி அவர்கள் பல நிகழ்வுகளுக்கு சென்றால் அங்கு சிறுவர்களை அரவணைத்து அவர்களை மகிழ்விப்பது வழக்கமாக கொண்டவர். நாங்கள் பல பத்திரிகைகளில் பார்த்திருக்கின்றோம், பல தொலைக்காட்சிகளில் பார்த்திருக்கின்றோம். இந்த நாட்டுடைய ஜனாதிபதி அவர்கள் நிகழ்வுகளுக்கு செல்லும்போது அங்கிருக்கின்ற சிறுவர்களை மகிழ்வித்து அந்த சிறுவர்களுடைய நலனில் அக்கறை உள்ள ஜனாதிபதியாக தன்னை காண்பித்துக் கொண்டிருக்கின்றார். அப்படி காண்பித்துக் கொண்டிருக்கின்ற இந்த நாட்டினுடைய ஜனாதிபதி அவர்கள் ஏன் கிளிநொச்சியில் இருக்கின்ற இந்த 2 பாலகர்களுடைய எதிர்காலத்தை கருத்தில் கொண்டு அந்த தன்னுடைய அந்த சிந்தனையை ஏன் இந்த கிளிநொச்சியைச் சேர்ந்த அந்த 2 பாலகர்களுக்கும் காட்ட முடியாது என்பதையும் காட்ட வேண்டும் என்பதையும் நான் கௌரவ ஜனாதிபதி அவர்களுக்கு இந்த சபையினூடாக கோரிக்கை விடுகின்றேன். ஏனென்று சொன்னால் அந்த பாலகர்களுடைய எதிர்காலம், அந்த பாலகர்களுக்கு தாய் இல்லை, இறந்துவிட்டார். தகப்பன் ஆயுள் முழுக்க சிறைச்சாலையில் இருக்கின்ற வகையில் இந்த பயங்கரவாத தடைச்சட்டத்தின் அடிப்படையில் தீர்ப்புகள் வழங்கப்பட்டிருக்கிறது. இப்படியான அந்த சூழ்நிலையில் அந்த பாலகர்களுடைய எதிர்காலம், கல்வி, அவர்களுடைய மன அழுத்தம் என்பவற்றை போக்கக்கூடிய ஒரே வழிதான் இருக்கிறது. அந்த கைதிக்கு சச்சிதானந்தம் சுதாகரன் என்ற அந்த கைதிக்கு இந்த நாட்டினுடைய ஜனாதிபதி அவர்கள் பொது மன்னிப்பு அளித்தால் மட்டுமே அந்த 2 பாலகர்களும் சக பாலகர்கள் போல, சக மாணவர்கள் போல, இந்த நாட்டில் இருக்கின்ற சகல சிறுவர்கள் போலவும் வாழக்கூடிய ஒரு சூழ்நிலை அந்த பாலகர்களுக்கு வரும். ஆகவே இந்த நிதியமைச்சனுடைய இந்த திருத்த சட்டத்தின் போது சட்டங்கள் திருத்தப்படுகிறது. 2 மாதத்தில் 3 மாதத்தில் அமைச்சர்கள் தீர்மானிக்கின்ற போது, ஆலோசகர்கள் தீர்மானிக்கின்ற போது, சட்டமாதிபர் தீர்மானிக்கின்ற போது சட்டங்கள் திருத்தங்கள் கொண்டு வரப்படுகிறது. ஆனால் 2015 செப்டம்பர் மாதம் இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை மாற்றுவோம் என்று இந்த சொன்ன அரசாங்கம் இன்று வரை அது சம்பந்தமாக எந்த விதமான ஒரு கரிசனையும் காட்டியதாக இல்லை. தற்பொழுது கூட ஐநா மனித உரிமை பேரவை கூட்டம் நடைபெற்று கொண்டிருக்கிறது. தயவு செய்து இந்த பயங்கரவாத தடைச்சட்டத்தை எப்போ எடுப்பீர்கள் என்றாவது இந்த சபைக்கும் இந்த நாட்டினுடைய அனைத்து மக்களுக்கும் இந்த நிதியமைச்சு தெளிவுபடுத்த வேண்டும் என்று கேட்டு அந்த கிளிநொச்சியில் இருக்கின்ற அந்த 2 பாலகர்களுடைய வாழ்க்கைக்காக சச்சிதானந்தம் சுதாகரனுடைய அந்த ஆயுள் தண்டனை கைதியுடைய விடுதலையை இந்த நாட்டினுடைய ஜனாதிபதி கவனத்தில் எடுத்து அவருக்கு மன்னிப்பு அளித்து அவரை விடுதலை செய்ய வேண்டும் என்றும் கேட்டுக்கொள்கின்றோம். அங்கிருக்கின்ற கிளிநொச்சியில் இருக்கின்ற மக்கள் அந்த பாலகர்களுடைய எதிர்கால வாழ்க்கை கருதி ஒரு அனைத்து மக்களிடம் கையெழுத்து வேண்டிக் கொண்டிருக்கிறார்கள். ஜனாதிபதியிடம் ஒரு மனுவை கொடுப்பதற்கு கருணை அடிப்படையில் அந்த கைதியை விடுதலை செய்ய வேண்டும் என்று கையெழுத்து பெற்றுக்கொண்டிருக்கிறார்கள். கையெழுத்து பெற்ற பின்பு அந்த இரண்டு பாலகர்களும் ஜனாதிபதியை சந்திப்பதற்கும் இந்த நிதியமைச்சு ஒழுங்கு செய்து தர வேண்டும். அதே நேரத்தில் அந்த பாலகர்களுடைய கோரிக்கையை இந்த நாட்டினுடைய ஜனாதிபதி நிறைவேற்றி நல்லெண்ணத்தை வெளிப்படுத்தி, நான் பொய்யாக சிறுவர்களை அணுகவில்லை, உண்மையில் சிறுவர்களில் அக்கறை உள்ள ஜனாதிபதி என்று காட்டுவதற்கு அந்த கைதியை விடுதலை செய்ய வேண்டும் என்று கேட்டு வாய்ப்புக்கு நன்றி கூறுகிறேன். நன்றி.
கரு கதாநாயகத்துமணி, கரு அதிகரண அமாத்துமிய, මේ වෙලාවේ ඉදිරිපත් කරන්නේ බාර වලට අදාළව සාධිකරණ සංවිධාන පනතවට අදාළව සහ නීති විද්‍යාලයට අදාළ නීති කීපයක් සහ රෙගුලාසි කීපයක් අනුමත කරවා ගැනීම යෝජනාවක්. විශේෂයෙන්ම බාර පිළිබඳ කටයුත්ත කළු සල්ලි ජාවාරම් මැඩලීමට, ඒ වගේම මුදල් විශුද්ධිකරණය මැඩලීමට ගේන එකක්. ඒ වගේම අපි අධිකරණ සංවිධාන පනත පිළිබඳව කතා කරනවා. එම නිසා මම මේ වෙලාව ප්‍රයෝජනයට ගන්න කැමතියි ඉතාමත්ම හදීසි ජාතික වැදගත්කමක් ඇති අධිකරණයට අදාළ කටයුත්තක් පිළිබඳ අවධානය යොමු කරන්නටයි. දැන් මුදල් විශුද්ධිකරණය ගත්තත්, කළු සල්ලි ජාවාරම් ගත්තත්, ඒවා වැටෙන්නේ බරපතල ගණනේ මූල්‍ය අපරාධ වලටයි. අද මේ රටේ තිබෙන දැවැන්ත ජාතික අවශ්‍යතාව මොකක්ද? ගරු කතානායකතුමනි, මේ රටේ අවුරුදු ගණනාවක් තිස්සේ ඉතාමත්ම බරපතල ගණයේ අති දැවැන්ත මූල්‍ය අපරාධ, දූෂණ, වංචා, කොල්ලකෑම් රාශියක් සිද්ධ වෙලා තිබෙනවා. දැන් තමුන්නාන්සේ පසුගිය සති කිහිපයකට කලින් මේ අපගේ මන්ත්‍රීවරුන්ගේ මේස මතට ලොකු පොත් දෙකක් ලැබලා දුන්නා. එකක් තමයි අර බැඳුම් කර චෝදනාව පිළිබඳ ජනාධිපති විමර්ශන වාර්තාව, අති දැවැන්ත වාර්තාව. ඒ වගේම ඊට නොදෙවෙනි තවත් පසුගිය රජයේ කාලේ සිද්ධ වෙච්චි බරපතල මූල්‍ය අපරාධ සහ අපරාධ වංචා පිළිබඳ තවත් විමර්ශන වාර්තා සිද්ධි 37කට වැඩි ප්‍රමාණයකට අදාළ වාර්තා ඉදිරිපත් කරලා තිබෙනවා. දැන් මේවා ගත්තාම මේවා සුළුපටු අපරාධ නෙවෙයි, පොඩි දේවල් නෙවෙයි. සමහර දේවල් මේ ලංකාව ඉතිහාසෙ විතරක් නෙවෙයි, ලෝක ඉතිහාසෙ වසිද්ධ වෙච්ච නැති දේවල් කියලා අපිට කියන්න පුළුවන්. ඒ වගේ මේ රට හෙල්ලුම් කාපු බරපතල දූෂණ, වංචා, මූල්‍ය අපරාධ ගොන්නක් මේ රටේ සිද්ධ වෙලා තිබෙනවා. දැන් මේවා කවුද කරලා තියෙන්නේ? මේ වාර්තා කියෝගෙන යනකොට ගරු කතානායකතුමනි, තාම පිළිකුලක් ඇති වෙනවා, බඩ දඟලනවා. ඇත්තෙම කිව්වොත් එහෙම මේවා කරලා තියෙන්නේ සුදෝසුදු ජාතික ඇඳුම ඇඳගෙන දේශප්‍රේමී ගැන කතා කරමින්, මහා වීරත්වයන් ගැන කතා කරමින් ඉන්න වීරයෝ කියා ගන්නා වූ පිරිසක්. තව පිරිසක් ටයිකෝට් ඇඳගෙන ප්‍රජාතන්ත්‍රවාදයේ යහපාලනේ අරවා මේවා ගැන කතා කරන මහත්තුරු වගේ ඉන්න පිරිසක්. ඒ පිරිසට දේශපාලනඥයෝ, නිලධාරියෝ ඇතුළු සියල්ලම මාෆියාවක් හැටියට සම්බන්ධ වෙලා බොහොම වංක සහයෝගයෙන් එකිනෙකාට තමයි මේවා කරලා තිබෙන්නේ. දැන් මේ රටේ අඟලක් ඉස්සරහට යන්න බැහැ. මේ පිළිකුල් සහගත චර්යාවෙන් සහ මුලින්ම මේ රට මිදුන් නැත්තම්, මේ දේශපාලන දූෂණයෙන් රට ගලව ගත්තේ නැත්තම් අඩියක්වත් ඉස්සරහට යන්න බැහැ. ඒම නිසා අද අවශ්‍ය වෙලා තිබෙනවා මේ සම්බන්ධයේ මහා පරිමාණ ජාතික මැදිහත්වීමක් කරන්න මේ රටට පිළිලයක්, පිළිකාවක් වෙලා තිබෙන මේ මහා පරිමාණ මූල්‍ය අපරාධ, වංචා, දූෂණ වළක්වන්නටයි. ඔය මම කියවපු පිරිස, ඒ පිරිස ඒකරාශි වෙලා මේ කොල්ල කාලා තියෙන්නේ මොකක්ද? මේ අවුරුදු ගණනාවක් තිස්සේ, අවුරුදු 20න් 25ට 30ට සිවිල් යුද්ධ ඇති වෙලා පරිපීඩිත වෙලා විනාශ වෙලා ලෙයින් තෙත් වෙච්ච මේ අපේ භූමියයි, සුනාමියට ගම් වතුරට නියඟට අහු වෙලා බිම්බත් වෙච්ච අපේ මේ දේශයයි, දුප්පත්කමින් පීඩාවට පත් වෙලා හවුහරණයක් නැති ලක්ෂ සංඛ්‍යාත ජනතාවක් ඉන්න මේ දේශය මේ කියන මහත්තුරු මේ කියන දේශප්‍රේමියෝ කොල්ල කෑවයි කියන එක නේද මේ වාර්තාවලින් කියවලා තිබෙන්නේ. තවදුරටත් දේශපාලනයට මොකක් හරි ගෞරවයක් ඉතුරු වෙලා තියෙනවද මේ රටේ? පාර්ලිමේන්තුවට පළාත් සභාවලට පල්ලෙහා මට්ටමේ ආයතන වලට ගෞරවයක් කියලා දෙයක් ඉතුරු වෙලා තිබෙනවද? මේ රටේ ජනතාව අද හැම අස්සක් මුල්ලක් නෑරම කතා කරන්නේ මේ කාරණේ නෙවෙයිද? එම නිසා අද ව්‍යවස්ථාදායකයටත් විධායකයටත් අධිකරණයටත් එක හා සමාන වගකීමක් තිබෙනවා. මේ රට මේ ගමන් ගන්නා වූ දුර්දශා පන්න මාවතෙන් අනිත් පැත්ත හරවන්නට ඒකට විශාල ධෛර්යයක් විශාල නිර්භීතකමක් විශාල කැපවීමක් සහ අවංකභාවයක් අද ඇති විය යුතුයි. එම නිසා අද මම කැමති මේ වෙලාවේ ඒ සම්බන්ධයෙන් අධිකරණයටත් විශේෂ වගකීමක් තියෙනවා කියන කාරණේ පෙන්වන්නට. අද මේ කටයුතු සම්බන්ධයෙන් ගත්තාම පස්සේ හැමදාම අපරාධ නඩුවකදී නැත්තම් වෙනත් ඒ හා සමාන දේවල් වලදී නීතියේ දැලට රැහැනට අසු වෙන්නේ හාල් මැස්සෝ කූණිස්සෝ විතරයි. කිසිම දාවක තෝරුමෝරු අහුවෙලා නැහැ. මේ ක්‍රියාදාමවලත් නඩු විසඳන ස්වභාවය ගත්තාම පස්සේ මේ කියන මාෆියාව දේශපාලන මාෆියාව නිලධාරී මාෆියාව ජනමාධ්‍ය මාෆියාව එකට එකතු වෙලා එක්ක මේවා වසන් කරන්න නැත්නම් අහුවෙච්ච අය ගලව ගන්න වංක සහයෝගයෙන් වැඩ කරනවා. ඒකට කනගාටුයි කියන්ට අධිකරණයේ තල්ලුව හම් වෙලා තිබෙනවා. අර කියමනක් තියෙනවා යුක්තියේ පමාව යුක්තියේ නිමාවට හේතුවක් කියන එක. ජස්ටිස් ඩිලේඩ් ජස්ටිස් ඩිනයිඩ් කියන එක. ඒ වගේම තමයි යුක්තිය ඉටු වුණාට පමණක් මදි ඉටු වෙන බව පෙන්වන්නටත් අවශ්‍යයි. අද වෙලා තිබෙන්නේ මේ නඩු ප්‍රමාණය කල්යන ප්‍රමාණය ගත්තාම පස්සේ මහා බලවත්තු අධිකරණයට කොටු වෙනකොට ඒගොල්ලෝ එළියට එන වේගය දිහා දැක්කාම පස්සේ අද මේ රටේ පොදු ජනතාවගේ විශ්වාසය මේ අධිකරණ ක්‍රියාදාමය පිළිබඳ යුක්තිය පසිඳලීමේ ක්‍රියාදාමය පිළිබඳ අද පොදු ජනතාව විශ්වාසය බිඳ වැටිලා තිබෙනවා. රටේ ජනතාවගේ විශ්වාසය මේ ආණ්ඩුවේ මුල්ගල් තුන කෙරෙහි විධායකයේ කෙරෙහි මේ ව්‍යවස්ථාදායකයේ කෙරෙහි සාධිකරණයේ කෙරෙහි ජනතාවගේ විශ්වාසය බිඳ වැටෙන තත්වයකදී ඇති වෙන්නේ අරාජකවාදයක්. අපි අද මේ පාර්ලිමේන්තුවේ හැටියට කල්පනා කරලා බලන්න ඕනි රට එවැනි අරාජකවාදයකට ඇද දමනවාද කියලා. එම නිසා අද අවශ්‍ය වෙලා තිබෙනවා රට මූණ පාලා තිබෙන මේ දේශපාලන පරිපාලන දුරාචාරයෙන් රට ගලවා ගැනීම වෙනුවෙන් වගකීම් සහගතව මේ අධිකරණයත් ඒ වගේම අනෙකුත් අංශ දෙකත් ප්‍රතිසංවිධානය වෙන්නට අවශ්‍යයි. අධිකරණයේ ප්‍රතිසංවිධානය කියලා අපි නම් අදහස් කරන්නේ ඒකයි. මේ වෙලාවේ ගරු අධිකරණ අමාත්‍යතුමිය ආංශික අධීක්ෂණකාරක සභාවේ නිර්දේශත් එක්ක යම්කිසි පනතක් අධිකරණ ප්‍රතිසංවිධානය වෙනුවෙන් අධිකරණ සංවිධානට සංශෝධන හැටියට ඉදිරිපත් කරලා තිබෙනවා. ඒ සම්බන්ධයෙන් ශ්‍රේෂ්ඨාධිකරණයේ මේ වෙලාවේ පෙස්සම් විභාගයක් සිද්ධ වෙන නිසා මම ඒ සංශෝධන පනතේ අභ්‍යන්තර කරුණු කාරණා පිළිබඳ මේ වෙලාවේ අපි කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. නමුත් ඒක ඉතාම වැදගත් පනතක් හැටියට දැකලා ඒ පෙස්සම් වලට එරෙහිව අපි මැදිහත්කාරු හැටියට අපි උසාවි ගිහිල්ලා තිබෙනවා. අපි පෙරේදත් අපි ගිය සතියේ ඊයේත් උසාවිල තමයි අපි රැඳී සිටියේ. අපිට කියන්න කනගාටුයි කතානායකතුමනි මේ හොරු අල්ලන ක්‍රියාදාමය වේගවත් කරන්න යනකොට මේ අධිකරණ පද්ධතිය කාර්යක්ෂම කරන්න උත්සාහ ගන්නකොට පිරිසක් යනවා ඒවටත් විරුද්ධ උසාවි වලට යනවා. මේ යන්නේ මොනවටද? හොරු අල්ලන්න එපයි කියන්න, අධිකරණය වේගවත් කරන්න එපයි කියන්න, කාර්යක්ෂම කරන්න එපයි කියන්න. එතකොට ඒ යන අය කාගේ නියෝජිතයෝද කියලා රට හමුවේ ඒගොල්ලෝ සලුපිලි ගලවලා ඔප්පු කරලා හමාරයි. එම නිසා අපි මේ වෙලාවේ මතක් කරන්න කැමති මේ රටට අවශ්‍ය වෙලා තිබෙනවා ඉතාමත්ම කාර්යක්ෂම අධිකරණයක්. මේ රටේ සිද්ධ වෙලා තිබෙන මේ අපරාධ ගත්තාම පස්සේ මේ ඇවිල්ලා සාමාන්‍ය මිනිමැරුන් නෙවෙයි, සාමාන්‍යයෙන් හොර චෙක් එකක් ලියපු එකක් නෙවෙයි, ඒ වගේ දේවල් නෙවෙයි. මේ රටේ ගෞරවයේ කෙලසපු මූල්‍ය අපරාධ තමයි සිද්ධ වෙලා තිබෙන්නේ. ගෞරවයේ කෙලසපු මූල්‍ය අපරාධ. මේවාට එරෙහිව මේ අපරාධකරුවන්ට එරෙහිව යුක්තිය ඉෂ්ට කරන්ට අපි රාජ්‍යයක් හැටියට අපි අසමත් වෙනවා නම් ගරු කතානායකතුමනි අපි කොච්චර ලොකු සැලසුම් හදලා පෙන්නුවත් මේ රට 2020දි මෙහෙම වෙනවා 25දි මෙහෙම වෙනවා කියලා වෙලා ඒවා නිකන් සුරංගනා කතන්දර පමණයි. අපි මේ රජයේ ආවේ මේ රජයේ බලයට බලයට පත් උනේම ගත්තාන් පස්සේ ඊටාම ලොකු ආචාර ධාර්මික පසුබිමකයි. මේ රටේ දේශපාලන දුරාචාරය ආර්ථික දුරාචාරය පරිපාලන දුරාචාර වෙනස් කරනවා කියන්නයි අපි ආවේ. එම නිසා මේ කටයුත්තදී කිසිම කෙනෙකුට පස්ස ගහන්න අයිතියක් නැහැ. මේ හොරු ඇල්ලීම රට කොල්ලකාපු මිනිස්සු කොයි පැත්තේ හිටියත් අද ජනතාව ඉල්ලා සිටින්නේ මේවාට එරෙහිව යුක්තිය ඉෂ්ට විය යුතුයි ජනතාවගේ පැත්තෙන් කියලා. පසුගිය පළාත් පාලන මැතිවරණයේදී මැතිවරණ ප්‍රතිඵල ගත්තොත් එහෙම ගොඩක් දෙනා ගොඩක් ආකාරයකට විග්‍රහ කරනවා. ඒ විග්‍රහවලට යම් යම් හේතු සාධන සාධාරණ කරුණු කාරණා තියෙන්න පුළුවන්. ආණ්ඩුව පැත්තෙන් ගත්තොත් එහෙම අපි කියන්නේ ආණ්ඩුවේ අපේ ආචාර ධාර්මික පදනම තරමක් දුරට හෙල්ලිලා තිබෙනවා. හෙල්ලිලා තිබෙන කාරණාව තමයි අපේ න්‍යාය පත්‍රයේ අංක 1 වූ මේ රට කොල්ලකාපු හොරුන්ට දඬුවම් දීමට අපි අවුරුදු 3ක් ගිහිල්ලා තසමත් වෙලා තිබෙනවා පමණක් නෙවෙයි ආණ්ඩුවටත් ඒ වගේම බරපතල චෝදනා ඇවිල්ලා තිබෙනවා. එම නිසා අද මේ රට අලුත් ගමන් මාර්ගයක් අවශ්‍ය වෙලා තිබෙනවා නම් මේ රජය කල්පනා කරන්න ඕනි 2015 ජනවාරි 8 වෙනිදා මේ රටේ ජනවාරි දීපු ජනවාරම ඒ ජනතා න්‍යාය පත්‍රය අලුත් කරන්න අපි සූදානම් වෙන්න ඕනි. එහෙම නොකරන්න අපි යන්නේ පරාභවයටයි. ගරු කතානායකතුමනි අපේ කලාපයේ අනිත් රටවල් දිහා බලන්න අනෙක් හැම රටක්ම මේ කියන ප්‍රශ්න විසඳා ගනිමින් අද ඉස්සරහට යනවා. අපට පසුපසින් හිටපු බොහෝ රටවල් සමාජ මට්ටම් අතින් ගත්තත් ආර්ථික මට්ටම් අතින් ගත්තත් අපට පසුපසින් හිටපු රටවල් බොහෝමයක් ඉස්සරහට යද්දී අපි ඉතාම සුළු කටයුත්තක්වත් කරන්න බැරුව බොහොම අකර්මණ්‍යව වැඩ කල් දමමින් පස්ස ගසමින් ඉන්න රාජ්‍ය බවට පත් වෙලා නැද්ද කියන එක මම ඉතාමත්ම අවංකවම ඒ වගේම මගේ හර්ධ සාක්ෂිය අනුව අපි මේ වෙලාවේ අහන්න කැමති. එම නිසා අද මේ ඇති වෙලා තිබෙන ඉතාමත්ම අභාග්‍ය සම්පන්න භාවයෙන් ගැලවෙන්නට නම් මේ රටේ මේ ව්‍යවස්ථාදායකයත් විධායකයත් අධිකරණයත් කියන තුනේම අලුත් පිබිදීමක් අවශ්‍ය වෙලා තිබෙනවා. නව ප්‍රතිසංවිධානයක් අවශ්‍ය වෙලා තිබෙනවා. කොටින්ම කියනවා නම් රටට නව ජාතික දේශපාලනයක් අවශ්‍ය වෙලා තිබෙනවා. මිනී මරන්න නැති හොරකම් කරන්නේ නැති පවුල් වාදේ නැති ගජ මිතුරු වාදේ නැති වැඩ කල් දාන්නේ නැති අතගගා ඉන්නේ නැති ඉක්මනට ජනතා ප්‍රශ්න වලට සංවේදීව පිළිතුරු හොයන ජනතාවගේ බිම් මට්ටමට බහින්නට පුළුවන් ඔවුන්ගේ සංස්කෘතිය තේරුම් ගන්න න්‍යායම් මැත්තේ නෙවෙයි ප්‍රායෝගික අංශ වලට වැඩි කැමැත්තක් දක්වන නව දේශපාලනයක් හැටියට අපේ මේ ජාතික දේශපාලන න්‍යාය පත්‍රය අලුත් කළ යුතුව තිබෙනවා. ඒ අංගයක ප්‍රධාන කොටසක් තමයි මෙන්න මේ අධිකරණය යලි පිළිසකර කර ගැනීම. අද අධිකරණ සංවිධාන පනතට එරෙහිව යෝජනා කරපු ඒ සංශෝධන වලට එරෙහිව කටයුතු කරන අය මේ ජනමාධ්‍ය අවකාශයේදී මොනවද කියන්නේ? මේ රජයේ අධිකරණයේ ස්වාධීනත්වයේ උල්ලංඝනය කරන්න හදනවා කියලා කතා කරනවා. මේ විනිශ්චයකාරවරයන් මහා දවාලේ පුටුවෙන් එළියට ඇදලා දාපු සමහර අමාත්‍යංශවල නඩු තීන්දුව ලියපු ඇමතිවරු ඒ වගේ ඉතාමත්ම ගඳගසන ඉතිහාසයක් තියෙන අයට පුළුවන්කමක් තිබේද අධිකරණයේ ස්වාධීනත්වය ගැන කතා කරන්න? එම නිසා මේ වෙලාවේ අපි මේ රටේ ජනතාවට සැබෑලෙස ආදරය කරනවා නම් මේ ජනතාවගේ ඡන්දයෙන් පත් වෙලා ආව දේශපාලන බලයේ తాවකාලිකව බාරගත් පිරිසක් හැටියට ඉන්නවා නම් මෙන්න මේ කියන ජාතික ප්‍රශ්නයට අපි අවංකවම සංවේදී වෙන්නට අවශ්‍ය වෙලා තිබෙනවා. මේ රටේ මේ කියන මහා පරිමාණ මූල්‍ය අපරාධ කරපු ඔය කියන දේශප්‍රේමියෝ වීරයෝ මහත්තුරෝ සියලු දෙනාම අද සියලු දෙනාම පහසු මම්මාවත් හොයාගෙන තිබෙනවා. මේවෙන් කොහොම වුණත් ගැලවෙන්න පුළුවන්. මේවා රින්ගන්න තියෙන හිල් බොහෝමයි. මේවා තියෙන පරිපාලන ගැටලු ඒ වගේම ක්‍රමවේදීමේ ප්‍රශ්න ඔස්සේ මේවෙන් ගැලවෙන්න පුළුවන් කියන විශ්වාසය ඒ පිරිසට ඇවිල්ලා තිබෙනවා. එම නිසා ජනතාවට මේ ආයතන කෙරේ විශාල අවිශ්වාසයකුත් ඇති වෙලා තිබෙනවා. එම නිසා අද මේ අවස්ථාව මේක හොඳම අවස්ථාවක් හොඳම වෙලාවක් හැම තැනකම දේශපාලඥයා ප්‍රශ්න කරන බැවින් මැතිවරණ වලදී ජනතාව නොහිතන කණේ පහරවල් නෙමෙයි හරහා වැටෙන්න පහර ගහන බැවින් දේශපාලඥයාගේ ගෞරවය හැම අස්සක් මුල්ලක් නැරම කෙලෙසිලා තිබෙන බැවින් අද අවශ්‍ය වෙලා තිබෙනවා මේ අපි සියලු දෙනාටම අපි නිමග්න වෙලා සිටින මේ දේශපාලන කාර්යභාරය දිහා ආපහු හැරිලා බලන්න අපට ජනතාව බලය දීලා තියෙන්නේ මොනවටද කියන එක සම්බන්ධයෙන් අපි ආපහු හැරිලා බලන්න ඕනි දේශපාලන බලය කියන්නේ සදාකාලික දෙයක් නෙවෙයි ඒක උරුමයක් නෙවෙයි පාරම්පරිකව තමන්ට පාලනය කරන්න ලැබෙන පොල්වත්තක් නෙවෙයි ඒක తాවකාලික බාරයක් ඒ తాවකාලික බාරයේදී ඒක හරියට පූජා වට්ටියක් ගෙන යනවා වගේ අවංකවම බොහොම සුද්ධ පවිත්‍රව කරන්ට අපේ ජන සමාජයේ දේශපාලන චර්යාව සකස් වුණේ නැත්නම් අපේ රට විනාශ වෙන්න සුනාමි සිවිල් යුද්ධ නියඟ ඒව මොකොත් එන්න අවශ්‍ය වෙන්නේ නැහැ ඊට වැඩිය මේ අපි අපිම රට බාර ගන්නා පිරිස්ම මේක විනාශ කරනවා කියන එක අපි කියන්න සූදානම්. එම නිසා ගරු කතානායකතුමනි මේ අධිකරණ සංවිධානය ගැන කතා කරන මේ වෙලාවේ මම හිතන්නේ අපිට මේවා ගැන මීට වඩා කැක්කුමකින් උවමනාවකින් රටේ ජනතාවත් එක්කත් ලොකු සංවාදයක් ඇති කරගෙන යන්න වෙලා තිබෙනවා. සමහර අය කල්පනා කරන්නේ හුදේ කයිතින් පමණක් ගැන විතරයි අයිතිවාසිකම් ගැන පමණක් විතරයි කතා කරන්නේ හුදෙක් පුද්ගල අයිතිවාසිකම් ගැන කතා කරන එක ඒක ලිබරල් වාදයේ අංග ලක්ෂණයක් පමණයි ඒ ලිබරල් වාදයට ගොඩක් සීමාකම් තිබෙනවා ඒ වගේම තමයි පොදු අයිතිවාසිකම ගැන විතරක් කතා කරන එක ගත්තාම පස්සේ ඒකටත් එක්තරා විදිහක සීමාවන් තිබෙනවා නමුත් අද අවාසනාවකට වෙලා තිබෙන්නේ අපේ රටේ අධිකරණයේ කරන ඒ නඩු විභාගවලදී ගත්තත් ඒ පනත් කෙටුම්පත් හදන්න කරන සංවාද ගත්තක් ගත්තාම පස්සේ ඒවා අපිට මේ පොත්වලින් දීපු න්‍යාය අච්චුවල අපි හිර වෙලා දඟලනවා ඒවා හිර වෙලා දඟලනවා මේ බිම් මට්ටමේ ඇවිලෙන ගින්න දිහා අපි ඇසරි නැතුව අරව දිහා විතරක් බලාගෙන ඉඳලා මේ ප්‍රශ්න විසඳගන්න හැකියාවක් ලැබෙයි කියලා අපි හිතන්නේ නැහැ කවුරුත් දන්නවා රට කොල්ල කාලා තියෙන්නේ කවුද කියන එක කවුරුත් දන්නවා කොහොමද හොරකම් කරලා තියෙන්නේ කියලා කවුරුත් දන්නවා මේ ධනය කොහෙටද ගිහිල්ලා තියෙන්නේ කියලා කවුරුත් දන්නවා ඒ ධනය ප්‍රති ආයෝජනය කරලා තියෙන්නේ කොහොමද කියලා මේ සමුවේ පේන්න තියෙනවා මේක අල්ල ගන්න බැරුව තමයි මේ දඟලන්නේ ඒ බැරි වෙලා තියෙන්නේ මොකද දන්නවද මේ දේශපාලනය පරිපාලනය මේ sannivedanaya කියන්නේ ජනමාධ්‍ය මේ සියල්ලම මහා මාෆියාවන් තුනක් හැටියට එකිනෙකාට සහයෝගයෙන් වංක සහයෝගයෙන් වැඩ කරනවා කියන එකයි පේනින්ට තිබෙන්නේ. එම නිසා අද අධිකරණයට ප්‍රතිසංවිධානයක් අවශ්‍ය වෙලා තිබෙන්නේ මෙන්න මේ වංක සහයෝගය බිඳින්නයි කියන එක අපි මේ වෙලාවේ සඳහන් කරමින් මගේ කතාව මෙතකින් අවසන් කරනවා. මට වෙලාව ලබා දීම සම්බන්ධයෙන් කතානායකතුමනි බොහොම ස්තුතියි.
ගරු ඩග්ලස් දේවානන්ද මැතිතුමා ඊට ප්‍රථම ගරු ලකී ජාවදන මැතිතුමා මුල අසන්නට පැමිණිලි ඇත.
ஹானரபிள் டக்ளஸ் தேவானந்த்
ஓ இன்றைய தினம் நீதித்துறையுடன் தொடர்புடைய சில சட்ட ஏற்பாடுகள் தொடர்பில் இங்கு விவாதங்கள் நடைபெறுகின்ற நிலையில் அது சார்ந்த எமது மக்கள் தொடர்ந்து எதிர்நோக்கி வருகின்ற எமது மக்களின் உணர்வுடனும் உரிமைகளுடனும் தொடர்புள்ள விடயங்கள் குறித்து எனது கருத்துக்களை இங்கு தெரிவிக்க விரும்புகின்றேன் அந்த வகையில் அதற்கான வாய்ப்பினை வழங்கியமைக்கு எது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன் நமது நாட்டில் இதுவரையில் தீர்ப்புகள் வழங்கப்படாத நிலையில் சுமார் 650,000 வழக்குகள் நிலுவையில் உள்ளதாக தெரிய வருகின்றது அதே நேரம் பயங்கரவாத தடைச்சட்டம் மற்றும் அவசரகால சட்ட விதிகளின் கீழ் கைது செய்யப்பட்டு வழக்குகள் தொடரப்படாமலும் வழக்குகள் தொடரப்பட்டு காலதாமதங்கள் தொடரும் நிலையிலும் வழக்குகள் கிடப்பில் போடப்பட்ட நிலையிலும் பல வருட காலமாக தடுத்து வைக்கப்பட்டுள்ள தமிழ் அரசியல் கைதிகளின் நிலைமைகளையும் நீங்கள் சற்று சிந்தித்து பார்க்க வேண்டும் நான் இங்கு தமிழ் அரசியல் கைதிகள் என கூறுகின்ற பொழுது நீங்கள் அப்படி எவரும் இல்லை என கூறலாம் அது உங்களது அரசியல் சார்ந்த பிரச்சனையாக இருக்கலாம் அதுவல்ல இங்கு பிரச்சனை இவ்வாறு கைது செய்யப்பட்டவர்கள் தொடர்பில் நீங்கள் எடுத்துள்ள நடவடிக்கைகள் என்ன என்பதுதான் இங்குள்ள கேள்வியாகும். இவ்வாறு கைது செய்யப்பட்டவர்களில் சுமார் 130 பேர் வரையில் இன்னும் தடுப்பில் இருப்பதாகவே தெரிய வருகின்றது. வெலிக்கடை சிறைச்சாலையில் மாத்திரம் 78 தமிழ் அரசியல் கைதிகள் தடுப்பில் இருப்பதாக கூறப்படுகின்றது. இவர்களில் வழக்கு தொடரப்படாதவர்களுக்கு வழக்கு தொடர்வதற்கோ தொடரப்பட்டுள்ள வழக்குகளை விரைந்து முடிப்பதற்கோ நீங்கள் இதுவரையில் மேற்கொண்டுள்ள நடவடிக்கைகள் என்ன என கேட்க விரும்புகின்றேன். இக்கைதிகளின் பிரச்சனைகளின் தீர்வினை விரைவுபடுத்தும் நோக்கில் பயங்கரவாத தடைச்சட்டத்தின் கீழான வழக்குகளை 2 வாரங்களுக்கு ஒரு தடவை விசாரணைகளுக்கு உட்படுத்துவதற்கு உறுதி காணப்பட்டிருந்த போதிலும் அந்த வழக்குகள் ஒரு மாதத்திற்கு அல்லது 1.5 மாதத்திற்கு ஒரு தடவை என்ற வகையிலேயே விசாரணைக்கு எடுத்து கொள்ளப்படுவதாகவும் அதுவும் முடிவுக்கு கொண்டு வரப்படுகின்ற வகையில் முறையான விசாரணைகள் மேற்கொள்ளப்படாமலும் விசாரணைகளை ஒத்திவைக்கும் செயல்பாடுகளே தொடர்வதாகவும் தமிழ் அரசியல் கைதிகள் கூறுகின்றனர். இதன் காரணமாக வழக்குகள் தாக்கல் செய்யப்படாது பல வருடங்கள் தடுப்பில் இருந்த அரசியல் கைதிகள் வழக்குகள் தாக்கல் செய்யப்பட்டும் தண்டனை பெற்றவர்களைப் போன்று தொடர்ந்து நீண்டகால சிறைச்சாலைகளில் தண்டனை அனுபவிக்கும் நிலை ஏற்பட்டுள்ளதாக தெரிய வருகின்றது. இந்த நிலையில் 2 பேர் 22 வருடங்களாகவும் 3 பேர் 18 வருடங்களாகவும் தடுத்து வைக்கப்பட்டுள்ளனர் என்றும் ஒரு சிலரது வழக்குகள் கிடப்பில் போடப்பட்டுள்ளதாகவும் இவர்களது வழக்குகள் நடைபெறாததன் காரணமாக அடுத்த கட்டமாக தங்களுக்கு என்ன நடக்கும் என்பது புரியாமலேயே தங்களது நிலையில் குழம்பி போயுள்ளதாகவும் தெரிவிக்கின்றனர். தங்களது வழக்குகள் விசாரணை செய்யப்பட்டு முடிவுகள் ஏதேனும் வருமா அல்லது நீதிமன்ற விசாரணைகள் இன்றைய நிலையில் எதுவுமே அறிய கிடக்காமல் வாழ்நாள் முழுவதையும் சிறையிலேயே கழிக்க நேரிடுமா என்று திக்கற்ற நிலையில் இந்த தமிழ் அரசியல் கைதிகள் தவித்து கொண்டிருக்கின்றார்கள். சிறைச்சாலைகளில் தடுத்து வைக்கப்பட்டிருந்த நிலையில் அங்கு இடம்பெறுகின்ற பல்வேறு கெடுபிடிகள் சித்திரவதைகள் காரணமாக உள மற்றும் உடல் ரீதியில் பாதிக்கப்பட்டு 9 பேர் உயிரிழந்துள்ளதாகவும் அக்கைதிகள் தெரிவிக்கின்றனர். புலிகள் இயக்கத்துக்கு வாகனங்களை பெற்றுக் கொடுத்தார் என்ற குற்றச்சாட்டில் கடந்த 2008 பிப்ரவரி 10 கைது செய்யப்பட்டு கொழும்பு மகசின் சிறைச்சாலையில் தடுத்து வைக்கப்பட்டிருந்த வவுனியாவைச் சேர்ந்த 70 வயதுடைய சண்முகநாதன் தேவகன் என்ற முதியோரது வழக்கு நீர்கொழும்பு நீதிமன்றத்தில் நடைபெற்று கடந்த வருடம் இவருக்கு 2 வருடங்கள் சிறை தண்டனைகள் வழங்கப்பட்டிருந்த நிலையில் சட்டமா அதிபர் திணைக்களம் இவர் மீது இன்னமொரு வழக்கினை தாக்கல் செய்திருந்த நிலையில் நோய்வாய்ப்பட்டிருந்த இவர் கடந்த 12 கொழும்பு தேசிய மருத்துவமனையில் சிகிச்சைக்காக சேர்க்கப்பட்டு கடந்த 16 உயிரிழந்த பரிதாப சம்பவமும் நடந்துள்ளது. அதேபோன்று கடந்த 2008 கைது செய்யப்பட்டு ஆயுள் தண்டனை வழங்கப்பட்டு கொழும்பு மகசின் சிறைச்சாலையில் தடுத்து வைக்கப்பட்டுள்ள கிளிநொச்சி மருதபுரம் பகுதியைச் சேர்ந்த ஆனந்தன் சுதாகரன் என்பவரது மனைவி கணவனின் பிரிவு துயரங்கள் மற்றும் குடும்ப சூழ்நிலை காரணமாக நோய்வாய்ப்பட்ட நிலையில் கடந்த 15 உயிரிழந்துள்ள நிலையில் 3 மணி நேர அவகாசம் வழங்கப்பட்டு மனைவியின் இறுதிக் கிரிகைகளில் கலந்து கொண்டிருந்த சுதாகரின் 10 வயது பெண் குழந்தை தாயுமற்ற நிலையில் செய்வது அறியாது தந்தையுடன் சிறைச்சாலை வண்டியில் ஏறிய பரிதாபமும் எமது மண்ணில் நடந்தேறி இருக்கின்றது. தமிழ் அரசியல் கைதிகளில் பலருக்கு 1க்கும் மேற்பட்ட வழக்குகள் கொழும்புக்கு வெளியில் உள்ள நீதிமன்றங்கள் பலவற்றிலும் தாக்கல் செய்யப்பட்டுள்ள நிலையில் தடுத்து வைக்கப்பட்டுள்ள சிறைச்சாலைகளிலிருந்து வெகு தொலைவில் உள்ள நீதிமன்றங்களில் வழக்கு விசாரணை தவணைகளுக்காக கொண்டு செல்லுகின்ற தமிழ் அரசியல் கைதிகள் சில தினங்கள் அந்த நீதிமன்றத்தின் நியாயாதிக்கத்துக்குட்பட்ட சிறைச்சாலைகளில் அல்லது மறியல் சாலைகளில் தடுத்து வைக்கப்பட்டிருக்கின்ற போது ஏனைய கொலை கொள்ளை உள்ளிட்ட குற்றச்செயல்களில் தொடர்புபட்ட கைதிகளுடன் ஒன்றாக தடுத்து வைக்கப்பட்டு இருக்கின்ற நிலையில் தமிழ் அரசியல் கைதிகள் எதிர்கொள்ளுகின்ற இடையூறுகள் கொடுமைகள் என்பன ஏராளம் என்றும் தெரிவிக்கின்றனர். இத்தகைய நிலைமைகளில் பல்வேறு தாக்குதல்களுக்கு உட்படுகின்ற நிலைமைகளும் இல்லாமல் இல்லை என்று தெரிய வந்துள்ள தெரிவித்துள்ள தமிழ் அரசியல் கைதிகள், முன்னர் வெலிக்கர சிறைச்சாலையில் அரசியல் கைதிகளுக்கென தனியான ஏற்பாடுகள் பாதுகாப்பு என்பன இருந்தனவென்றும், தற்போது அந்த நிலைமைகள் மாற்றப்பட்டு ஏனைய குற்றவியல் வழக்குகளுடன் தொடர்புள்ள கைதிகளுடனே தடுத்து வைக்கப்பட்டுள்ளதாகவும் தெரிவிக்கின்றனர். அதே நேரம் மாலத்தீவு தாக்குதல் சம்பவம் தொடர்பில் கைது செய்யப்பட்டு மாலத்தீவில் 9 வருடங்களாக தடுத்து வைக்கப்பட்டு இலங்கைக்கு அனுப்பப்பட்டுள்ள மூவர் கடந்த 3 வருடங்களாக வெலிக்கர சிறைச்சாலையில் எதுவித வழக்குகளும் தாக்கல் செய்யப்படாத நிலையில் தடுத்து வைக்கப்பட்டுள்ளனர் எனவும் தெரிய வருகின்றது. எனவே தமிழ் அரசியல் கைதிகளின் பிரச்சினை தொடர்பில் விரைந்து சாதகமான ஏற்பாடுகள் தேவை என்பதையே நான் மீண்டும் மீண்டும் இங்கு வலியுறுத்த விரும்புகின்றேன். அவர்கள் குற்றங்களுடன் தொடர்பு பட்டிருந்தால் அது குறித்த வழக்குகள் தாக்கல் செய்யப்பட்டு துரித விசாரணைகள் நடத்தப்பட்டு தீர்ப்புகள் வழங்கப்பட வேண்டும், அல்லது அவர்கள் விடுதலை செய்யப்பட வேண்டும். வழக்குகளும் தாக்கல் செய்யப்படாமல் தாக்கல் செய்யப்பட்ட வழக்குகளும் இழுத்தடிக்கப்பட்டு வரும் நிலையில் இந்த தமிழ் அரசியல் கைதிகளை பார்த்து இவர்கள் பெரும் புலிகள், இவர்களை விடுதலை செய்யக்கூடாதென கூக்குரலிடம் தென்பகுதி பேரினவாதிகளின் போலி ஆட்டங்களுக்கு பயந்தே அரசு இந்த தமிழ் அரசியல் கைதிகளின் பிரச்சனையை தொடர்பில் வீண் காலதாமதங்களை ஏற்படுத்தி வருகின்றதென்றால் அது வேதனைக்குரிய விடயமாகும், வெட்கப்படக்கூடிய விடயமாகும். இத்தகைய இனவாத குழுக்களின் குரல்களுக்கு எடுபட்டு போனதால் அண்மையில் அம்பாறை மற்றும் திகன போன்ற பகுதிகளில் ஏற்பட்ட கதிக்கே இந்த நாடு முழுமையாக ஆட்படக்கூடும் என்ற விடயத்தினையும் இங்கு சுட்டிக்காட்ட வேண்டியுள்ளது. இனவாதத்தையும் மதவாதத்தையும் தூண்டுவோர் தொடர்பில் விசாரணைகள் மேற்கொண்டு சட்ட நடவடிக்கைகள் எடுப்பதற்காக ஓர் ஆணைக்குழு அமைக்கப்பட வேண்டுமென சுவாதீன ஆணைக்குழுக்களை இந்த அரசு அமைக்க முற்பட்ட காலத்திலேயே நாம் வலியுறுத்தியிருந்திருந்தோம். அதுபோன்று இந்த நாட்டில் படைகளும் பொலிசாரும் அந்தந்த மாவட்டங்களின் இனவீதாசாரத்திற்கும் மக்கட்தொகைக்கும் ஏற்ப நிலை கொண்டிருத்தல் வேண்டுமென்றும், படைகளில் பொலிஸ் துறைகளிலும் இனவீதாசாரம் பேணப்பட வேண்டும் என்பதையும் நாம் தொடர்ந்து வலியுறுத்தியிருந்தோம். இந்த விடயங்களை நாம் இந்த நாடு குறித்து தூர நோக்குடைய பார்வையிலேயே வலியுறுத்தியிருந்தோம். அது குறித்து நீங்கள் உரிய அவதானங்களை செலுத்தவில்லை, அதன் விளைவு எத்தகையது என்பதை நாம் அண்மையில் அம்பாறையிலும் கண்டி திகனைகளும் காணவில்லையா என்பது குறித்தும் சிந்தித்து பார்க்க வேண்டும். இத்தகைய சம்பவங்கள் நடந்து முடிந்த பின்னர் அவர் செய்தார், இவர் செய்தார், நான் செய்யவில்லை, அவர் செய்யவில்லை என்றெல்லாம் கருத்து தெரிவித்து கொண்டு தெரிவதில் எவ்விதமான பயனும் இல்லை. நாம் ஏற்கனவே வலியுறுத்தி இத்தகைய சம்பவங்கள் நடந்து முடிந்த பின்னர் அவர் செய்தார், இவர் செய்தார், நான் செய்யவில்லை, அவர் செய்யவில்லை என்றெல்லாம் கருத்து தெரிவித்து கொண்டு திரிவதில் எவ்விதமான பயனும் இல்லை. நாம் ஏற்கனவே வலியுறுத்தி இருந்ததை போன்று இந்த நாட்டின் ஏற்பாடுகள் இருந்திருப்பின் இன்று அம்பாறை சம்பவம், கண்டி திகன சம்பவம் போன்ற சம்பவங்கள் ஏற்பட்டிருக்க வாய்ப்புகள் இல்லாதிருக்கும் என்பதை இப்போதாவது ஏற்றுக்கொள்கின்றீர்களா என கேட்க விரும்புகின்றேன். வெறுப்புணர்வுகளை தூண்டுகின்ற செயல்பாடுகளுக்கு எதிரான தடை சட்டம் மூலம் ஒன்று கொண்டு வரப்படுவதாக இருந்தது. அது கருத்து சுதந்திரத்தை பாதிக்குமென அதற்கு எதிராக செயல்பட்டவர்கள் அவர்கள் கூறிய அந்த கருத்து சுதந்திரத்தால் அண்மையில் அம்பாறையிலும் திகனவிலும் இழக்கப்பட்ட மனித உயிர்களுக்கும் எரிந்து முடிந்த சொத்துக்களுக்கும் என்ன பதில் சொல்லப் போகின்றீர்கள் என்பதை கேட்க விரும்புகின்றேன். அண்மையில் மேற்கொள்ளப்பட்ட முஸ்லீம் மக்கள் மீதான தாக்குதல் இலங்கையின் தண்டனை விலக்கீட்டு சிறப்புரிமையின் வெளிப்பாடு என அமெரிக்காவின் முன்னாள் போர் குற்றச்சாட்டுகள் தொடர்பான விவகாரத்தை கையாண்ட தூதுவர் ஸ்டீவன் ராப் கூறியிருக்கின்றார். நாங்கள் இயற்றுகின்ற சட்ட மூலங்கள் எமது நாட்டுக்கு பொருந்துவதாக இருத்தல் வேண்டும். இந்த நாடு தேசிய நல்லிணக்கத்தை நோக்கி நகர்வதாக கூறப்படுகின்றது. எனவே பகைமைகள் மறுக்கப்பட வேண்டும். இனங்களுக்கிடையே சந்தேகங்கள் அகற்றப்பட்டு பரஸ்பர நம்பிக்கைகள் வலுப்பெற வலுப்பெற வேண்டும். அதனை நோக்கிய சிந்தனைகளை மக்கள் மத்தியில் வளர்ப்பதற்கான ஏற்பாடுகள் முன்னெடுக்கப்பட வேண்டும். அதனை தகர்க்கின்ற செயல்பாடுகளுக்கு எதிரான சட்ட மூலங்கள் வகுக்கப்பட வேண்டும். சட்டங்கள் கடுமையாக்கப்படுவதில் இருந்துதான் இந்த நாட்டு மக்களது நலன் கருதிய செயல்பாடுகளை முன்னெடுக்க முடியும் என்கின்ற பாடங்கள் இந்த நாட்டில் செயல்பாட்டு ரீதியில் தொடர்ந்து கற்பிக்கப்பட்டு வருகின்றது. அந்த வகையில் குற்றவியல் நடைமுறை சட்டக்கோவை தொடர்பிலும் எமக்கு கேள்விகள் இல்லாமல் இல்லை. அதாவது சந்தேகத்தின் பேரில் நபர் ஒருவர் கைது செய்யப்பட்டு போலீசாரினால் விசாரணை செய்யப்பட்டு வாக்கு மூலம் பதிவு செய்யப்பட்டதன் பின்னர்தான் அவர் சட்டத்தரணியின் உதவியை நாட முடியுமா என்ற கேள்வி எழுகின்றது. தமிழ் மொழியில் மாத்திரம் பரிச்சம் கொன்ற ஒரு நபர் சந்தேகத்தின் பேரில் கைது செய்யப்படும் இடத்து தமிழ் மொழியில் பரிச்சமற்ற போலீஸ் உத்தியோகத்தர்களால் வாக்கு மூலங்கள் பதியப்படுகின்ற நிலைமைகள் எமது நாட்டில் இல்லாமல் இல்லை. இத்தகைய சந்தர்ப்பங்களில் போலீசாரினால் பதிவு செய்யப்படுகின்ற வாக்கு மூலங்கள் எந்தளவுக்கு உண்மைத்தன்மையுடையதாக சரியானதாக இருக்கும் என்பது கேள்விக்குரியதாகும். போலீசாருக்கு முதலில் வழங்கும் வாக்கு மூலமே அநேகமாக வழக்குகளில் முக்கிய சாட்சியாக மாற்றம் பெறுகின்ற நிலைமைகள் இல்லாமல் இல்லை. இத்தகைய நிலையில் குற்றம் செய்யாதவர்கள் கூட குற்றவாளி ஆக்கப்படுகின்ற நிலைமைகள் உருவாகக்கூடும் என்பதால் இது தொடர்பில் மீள் பரிசீலனை அவசியமாகின்றதென்ற விடயத்தை இங்கு வலியுறுத்தி கூற விரும்புகின்றேன். அந்த வகையில் இந்த நாட்டில் இருக்கின்ற குழப்பங்களையே இன்னும் தீர்க்க முடியாமல் உள்ள நிலையில் மேலும் மேலும் குழப்பங்களை ஏற்படுத்துகின்ற செயல்பாடுகளை முன்னெடுக்காமல் இந்த நாட்டில் நாம் கற்றுக்கொண்ட பாடங்களிலிருந்து இந்த நாட்டை சமூக பொருளாதார மற்றும் ஆரோக்கியமான அரசியல் நோக்கி நகர்த்துகின்ற வகையிலான எமது நாட்டுக்கு பொருத்தமான செயல்பாடுகளை முன்னெடுப்பது குறித்தும் சிந்தித்து செயல்படுமாறு கேட்டுக்கொண்டு சந்தர்ப்பம் கொடுத்ததுக்கு நன்றி கூறி விட வருகின்றேன்.
தேங்க்யூ. ஒன்று கரு அஜித் மானப்பெரும் மந்துமா
மந்திரிதுமணி. எதா 2015 ஜனவரி 8 மீ ரட்டை ஜனதா அப்படி சந்தேன் விசேஷம் நயகிவண்டோனிக்கில நிமே இவகேம் ரட்டை ரெக்கி ரக்ஸா பிரஷ்ட விசிதண்டுகில நிமே படுமில அடுக்கரண்டுகில நிமே ரட்டை சங்வர்தனைய கரண்டுகில நிமே 2000 பிரதான இல்லிமுனே 2008 ஜனவரி 2015 ஜனவரி 8 வச்சு ஜனதா விப்ளவியம் விசேஷம் ஜனதா அப்பின் இல்லுவே மீரட்டே தேசபாலனை கரண அயகே மகா பரிமாண முதல் ஹொரக அங்கரீம நவத்தல ஏ ஹொருண்ட தண்டுவான் தீலா ஏ ஹொருங் ஹொரகங்கர முதல் நவத்த ஜனதாவோட லபாதெண்டு கிர தமாய் அப்பின் இல்லிம கரே அப்பி நமுத் அப்பி தன்னவா அப்பி ஏ பொருந்து ஆகாரிம் அலுத் பொலிசியக் கதுவா FCID எக்க கீலா மூல்ய அப்பராத கொட்டாசியக் இவகேம தொரத்துரு லபா தனகனிமே பணத்த ஜனதாவோட நிர்மாணே கல துண்ணா சுவாதீன கொமிஷன் சபா ஹெதுவா நமுத் மே மொனவா கராத் அப்பிட மே அப்பி ஏவத்துல மே ஃபேமிலி விமர்சனே கரலா லிபிகொனு 99 மம தன்ன தரமட ஹரிகஸ்ஸலா ஏ பொலிசிய மகின் நீதிபதி டிபார்ட்மெண்ட் எமுகலா நடு பவரன்ன கீலா நமுத் அத வெனகால் நடு பவரிலா தியன்னே 15 ஏவத் எகக்வத் யுக்திய பசந்திலா ஜனதாவட சாதாரணத்தை இஷ்ட கரலா தீலா தாம நெஹ நடு அசமின் பாவதினா விதராய் இவ தியன்னே ஆண்டுவ அரகன அவரு துணக்கட பாசே தங்க ஈய பெரேதா ஜனாதிபதி பரீட்சண கொமிஷன் சபாவிங் பரீட்சண கரல கரல பரபத்திர வஞ்சா தூஷண ராஜ்ய சம்பத் வரப்பிரசாத பலேஹா அதிகாரிய அனிசிரத பாவிதா கிரிம சம்பந்தவ பசுகிய காலே கரப்பு வேலதி 34 இதிரிபாத் கலா இதிரி காலே துல அப்பிட மேவாட நடுபவரல மே அப்ராதோலதிங் விந்திதர் பத்தச்சி ஜனதாவட யுக்திய இஷ்ட கரல தென்ன புலுவந்த கியனக அப்பே பிரஷ்னியா தீனா மே காலே துல மே தீர நீதி பத்ததிய கன விசேஷம் அப்படி தன்னவா மே ஹொரு ஹரிம தாட்சாய் ஹரிம பலவத் ஹொரு அல்லண்ட ஆபு ஆண்டுவ அந்திமட ஹொரு பவட்ட ஜனதாவுல மத்தியாக நிர்மாணிய கரண தரங் மே மே ஹொர கண்டாயம தாட்சாய் ஹொரு அல்லண்ட ஆபு பொலிசிய அந்திர பொலிசிய ஹொராவெலா ஹொரா பொலிசிய உனா ஏ வகை தத்துவக்கட பத்கரன்ன மே ஹொரு தாட்சாய் ஏ ஜனமத்தை நிர்மாணிய கரண மே ஹொரு தாட்சாய் கொட்டிம்ம கியனவனங் கரு மூலாசனிரூட சபாபத்துமணி மேரட்டே நீதிய மக்ருதலக் වෙලා තිබීම තමයි ලේ. ඒ කියන්නේ මේ දක්ෂ හොරුන්ට බලවත් හොරුන්ට කඩාගෙන යන්න පුළුවන් නීතියක් මේ රටේ තියෙන්නේ. නමුත් අහිංසක අසරණ චූටි සතුන්ට මකුළු දැල්ට අහු වෙනා වගේ ඒක AIව තමයි කොටු වෙන්නේ. ඒ හින්දා අපි දන්නවා පහුගිය දවස්වල මේ හොරු අරගෙන ගිහිල්ලා උසාවියේ ප්‍රශ්න කරද්දි මේ හොරු එළියට යන්නේ හරියට උසාවි භූමියට උසාවි පරිසරයෙන් එළියට එන්නේ නිදහස් අරගලයට පණ පොවපු වීර කැප්පටි පොල්ල වගේ තමයි මාදීසරා හැසිරෙන්නේ. එතකොට ඇයි මේ නීතියේ තියෙන අඩුපාඩු නීතියේ තියෙන දුර්වලතා හින්දා ඒගොල්ලෝ දන්නා මොනවා කරන්නද කියලා මේ නීතිය ඉස්සරහා ආණ්ඩුව අසරණ වෙලා හොරු අල්ලන්න ගිය ආණ්ඩුව මේ නීතිය ඉස්සරහා අසරණ වෙලා මේ අය ජනමාධ්‍ය ඔස්සේ අපිව අසරණ කරලා තියෙනවා. ඇයි ප්‍රමාණවත් නීති අපේ රටේ ක්‍රමවත් නීති අපේ රටේ හැදිලා නැහැ. ඒ හින්දා විශේෂයෙන්ම පහුගේ මැතිවරණයෙන් අපිට මේක ප්‍රතිඵල භුක්ති විඳින සිද්ධ වුණා. අපි දන්නවා මේ උදන් අන්නපු අය දිනුවා දිනුවා කියලා උදන් ඇනුවට එදා ජනාධිපතිවරණයට මේගොල්ලෝ ජනාධිපති වෙන්න කියලා ඡන්දෙ ඉල්ලපුවාම පෙරදුනේ ඡන්ද ප්‍රකාශ කරපු ජනතාවගෙන් 148ක් ජනතාවගේ ඡන්දෙ ලබා ගන්න තමයි පෙරදිලා ගෙදර ගියේ. නමුත් මේ මැතිවරණයේදී අගමැති කරන්න කියලා මහින්ද රාජපක්ෂ මහත්තයව පහුගේ මැතිවරණේ කෑ ගැහුවට අර 148වක් ජන ඡන්ද ප්‍රකාශ කරපු අයින් ගන්න බැරි වුණා. 144යි ගත්තේ. ඒගොල්ල පරාජයක් වුණාට ඒගොල්ල උදම් මඩනවා. නමුත් අපිට සතුටු වෙන්න බෑ. අපිටත් මේක කණේ පහරක් බවට පත් වුණා. අපිටත් රජයටත් මේක කණේ පහරක් බවට පත් වුණා. අපිට ඒක පාඩමක් බවට පත් වුණා. ඒ හින්දා මේ රටේ ජනතාව හොරු ඇල්ලීම පිළිබඳව රජයට අවලාද නගන විට විශේෂයෙන්ම අපි දන්නවා ජාත්‍යන්තරයේ අපිට අවලාද නගනවා. මොකද මේ රටේ නීති ප්‍රමාණවත් නැහැ. මේ රටේ මුදල් විසුද්ධීකරණය, ත්‍රස්තවාදයට මුදල් සැපීම වගේ දේවල් අල්ලන්න මේ රටේ නීති ප්‍රමාණවත් නැහැ කියලා ජාත්‍යන්තරයත් අපිට එහෙන් කියනවා. එහෙන් ජාත්‍යන්තරය අපිට කණේ පහර වම් පැත්තට ගහනකොට නීති ප්‍රමාණවත් නැහැ හොරු අල්ලන්න කියලා අපේ රටේ ජනතාව දකුණු කණ්ඩ ගහනවා. මැත් පහුගේ මැතිවරණයෙන් නීති හොරු ඇල්ලුවේ නැහැ කියලා. එහෙනම් මේ එකම කතාවක් මේ කියන්නේ. රටේ නීතිය ශක්තිමත් කරන්න ඕනේ කියන කතාව කියන්නේ. මුදල් විසුද්ධීකරණය පිළිබඳ ආසියා ශාන්තිකර කලාපීය කණ්ඩායම විශේෂම 2006 වසරේ මේක අපේ ආණ්ඩුව වග කියන්න ඕන එකක් නෙමෙයි. මේ වංචා හොරකම් කරලා තියෙන එදා 2006 වසරේ පළවෙනි වතාවටත් 2014-15 වසරේ දෙවෙනි වතාවටත් අපේ රට මේ මුදල් විසුද්ධීකරණයේ වැළැක්වීම, ත්‍රස්තවාදයට මුදල් සැපවීම වැළැක්වීම සඳහා ඇති නීති රීති හා ගෙන ඇති පියවර දුර්වලතාවය කියලා තේරුම් අරගත්තා. විශේෂයෙන්ම ගරු මූලාසනයේ සුරල සභාපතිතුමනි, ඔබතුමාට මතක් කරනවා මේ 30 අවුරුදුක යුද්ධයක් තිබිච්ච මේ රටේ විවිධ රටවල් වලින් අපේ රටේ තිබිච්ච ත්‍රස්තවාදයට මුදල් සපයද්දී අපි තාම නඩු දාලා තියෙන්නේ, මේ රටේ නඩු පවර්ලා තියෙන්නේ ත්‍රස්තවාදයට මුදල් දුන්නයි කියලා. එක නඩුවක් විතරයි මේකේ තියෙන්නේ. අද වෙනකලුත් මේ නඩුව විභාග කරලා ඉවර කරලා දඬුවම් දීලා මොකුත් කරලා නැහැ. තාමත් නඩු පවතිනවා. ඒ තරම් අපේ රටේ තියෙන මේ ජාත්‍යන්තර ඔබ බැලුවත් අපේ රටේ තියෙන මුදල් විසුද්ධීකරණයට ත්‍රස්තවාදයට මුදල් ලිපීම පිළිබඳව නඩු පිළිබඳ දුර්වලතාවයක් තියෙනවා. අපි දන්නා පහුගිය කාලේ අපි කතා කළා සිරිලිය කාල්ටන් බංගලාවේ ලිපිනෙන් තිබුණු සිරිලිය සවිය ගිනුම එස් රාජපක්ෂ කියලා නෝන 2 3 2 3 2 3 V කියලා ඩෙන්ටි කාඩ් නම්බර් එක දාලා හදලා තියෙනවා සංවිධානයක්. කුමාරි කියන නෝන 111111111 V කියලා සංවිධානයක් හදලා සිරිලිය සවිය කියලා සංවිධානය හදලා මේවෙන් අයත ආයුධන මුදල් ගනුදෙනු වෙලා තියෙනවා. අපි ඒවා කතා කළා. අපි වල නඩු පැවරුවා. CSN නාලිකාවට සල්ලි හම්බුනේ කොහොමද කියලා අපි කතා කළා. අපි නඩු පැවරුවා. තාමත් ඒවා නඩු විභාග වෙමින් පවතිනවා. ඒ වගේම අපි දන්නවා නාමල් රාජපක්ෂ මහත්මයා සතු ග්‍රෝවර්ස් කෝඔපරේටිව් සර්විස් කියන එකේ රුපියල් මිලියන 30ක මුදලක් විශුද්ධීකරණය කළා කියලා අපි නඩු පවර්ලා තියෙනවා. ඒවත් උසාවිවල ඔහේ ඇවි ඇවි දෝලණය වෙමින් තියෙනවා. ඒ විතරක් නෙමෙයි, තාරුණ්‍යයට හෙටක් කියලා සංවිධානයට මුදල් ආවේ කොහොමද කියලා අපි ප්‍රශ්න කරලා තියෙනවා. මල්වානේ ගගබඩ පාරේ මිලියන 200.3කට අක්කර 16ක් බැසිල් රාජපක්ෂ මහත්තයි මේක ගත්තයි කියලා නඩු පවර්ලා ඒක රාජසන්දේ කරන්න යන කටයුතු ඔහේ කෙරෙමින් තාම පවතිනවා. නී උසාවිය තුළ මේ නඩු විභාග වෙමින් පවතිනා මේක නිමක් නෑ. ගම්පහ වරුදොර පාරේ මිලියන 150ක් වටිනා සුවිසල් මන්දිරයට සල්ලි ආවේ කොහොමද මේක ගත්තේ කියලා අපි නඩු පවර්ලා තියෙනවා. නමුත් නීතිය තියෙන දුර්වලතාව හින්දා මේවා ඔහේ පාවෙමින් පවතිනවා. මිලියන 50ක් වටිනා මාතර බ්‍රවුන් සිල් ඉඩම අත්පරගත්ත සල්ලි කොහොමද අර දේශී ආච්චිගේ මැණික් මල්ල ගෙනල්ලා කොහොමද මේ මුදල් විසුද්ධීකරණය කළේ? මේවට නඩු පවරලා තිබ්බත් අපේ නීති පද්ධතිය ශක්තිමත් වෙලා නැහැ. ඒක තමයි අපිට ජාත්‍යන්තරයේ විශේෂම කියන්නේ. මේ රට කළු සල්ලි සුදු කරන්න වැළැක්වීම සඳහා වගේම ත්‍රස්තවාදය සඳහා මුදල් යෙදවීම පිළිබඳ නීති සැකසලා නැහැ. අපි දන්නවා අවන්ගාඩ් සිද්ධිය. අවන්ගාඩ් සිද්ධිය ත්‍රස්තවාදයට අපි සැපෙව්වද කියලා අපි මේකට කටයුතු කරනම නඩු පවරලා තියෙනවා. අවන්ගාඩ් සිද්ධිය. ඒ වගේම රත්න ලංකා ආයතනයේ නීති විරෝධී බලපත්‍රන්ට ගිනි අපි පාවිච්චි කළා. නඩු පවරලා තිනවා. නමුත් නීතියේ තියෙන දුර්වලතන් හින්දා අපි විශේෂයෙන්ම මේවා උසාවි තුල පාවමින් පවතිනවා. ඒ හින්දා තමයි මේ ජාත්‍යන්තර සංවිධාන අපිට කියන්නේ විශේෂයෙන්ම මුදල් විසිද්ධිකරණේ වළක්වා ගැනීම සඳහා ත්‍ස්ත ඇති සංවිධාන විශේෂයෙන්ම කියන්නේ අපි මේ නීති රීති පද්ධති තුල අපි ගමන් කළ යුතු තැනට ඇවිදලා නැහැ. මේක අදයි කියන කතාවක් නෙමෙයි. 2006 වසරේ 2014 වසරේ අපිට කිව්වා අපිට අවවාද දුන්නා. නමුත් අපි ඒ ප්‍රමාණවත් ඇති හින්දා අද ජාත්‍යන්තරව අපි අලු ලේඛනයට ඇතුල් වෙලා තියෙනවා. හරියට මේ මැතිවරණයේදී පළාත් පාදේ සභාවේ පෙරදුනා වගේ. නමුත් අපිට තියෙනවා පළාත් සභාව දිනන්න. අපිට තියෙනවා පාර්ලිමේන්තු මැතිවරණේ දිනන්න. අපිට තියෙනවා ජනාධිපතිවරණේ දිනන්න. අපිට කල් තියෙනවා ඒවා හදාගෙන යන්න. ඒ වගේ අද ජාත්‍යන්තරව අපි අලු ලේඛනයට වැටලා තිබ්බත් කළු ලේඛනෙට වැටෙන්න ඉස්සෙල්ලා තව තියෙනවා අපිට ඩාර්ක් ග්‍රේ ලිස්ට් එකට යන්න ඉස්සෙල්ලා එපමණක් බ්ලැක් ලිස්ට් එකට යන්න ඉස්සෙල්ලා අපි මේවා නිවැරදි කරගන්න කාලය ඇවිල්ලා තියෙනවා. විශේෂයෙන්ම ගරු ඇමතුමිය, ඒ වගේම අපි මේ ගැන කතා කරලා බාර පනත, මේ බාර පනත හරහා සිදුවෙන වංචා, බාර පනත හරහා සිදුවෙන මුදල් විසුද්ධීකරණය පිළිබඳ කතාව ඇවිදිලා තියෙන්නේ ඒ ඔස්සේ. විශේෂයෙන්ම මම ගරු සභා මූලාසනේ මන්ත්‍රීතුමනි, මම මේ ගැන කතා කරනවා. ඉංග්‍රීසි ආණ්ඩුව කාලේ 1917 වර්ෂයේ තමයි බාර පනත මේ ලංකාවට ගෙනාවේ. 1971 තමයි මේක අන්තිම වරට විභාග කළේ. ඒ කියන්නේ අවුරුදු 47කට පස්සේ තමයි අපි ඇස් ඇරිලා. අපේ ඇස් ඇරුන්නේ නැහැ. ජාත්‍යන්තරයේ අපේ ඇස් ඇරෙනවා. මේ නීති රීති හදාගන්න නැත්තම් මේ රටේ මුදල් විසුද්ධීකරණය, කළු සල්ලි සුදු කරන එක, මේ රටේ අර අපි ඉන්දියන් සාගරයේ මුතු ඇටය කියලා හඳුන්වපු රට, මේ රට ඉන්දියන් සාගරයේ ධර්මද්වීපය කියලා හඳුන්වපු රට අන්තිමට ජාත්‍යන්තරයේ කළු සල්ලි සුදු කරන රට බවට පත් වෙන්න ඉඩ තියන්න එපා. මෙතන ජාත්‍යන්තරයේ අවි ආයුධ සපේන, මුදල් සපේන, ජාත්‍යන්තරයේ ත්‍රස්තවාදයට උදව් කරන රට බවට පත් කරන්න එපා කියලා ඒගොල්ලෝ කියලා තියෙන්නේ මේවා හදා ගන්න කියන එක. ඒ හින්දා අපි දන්නවා විශේෂයෙන්ම මුදල් අයතා විදියට රැස් කරන රාජ්‍ය නායකයන්ගේ තිප්පලක් වෙලා මේක තිබ්බා. මේ රට ඒ තත්ත්වයට පත් කරන්න එපා කියන එක තමයි විශේෂයෙන්ම එහෙන් ජනතාව කතා කරලා කියන්නේ, එහෙන් ජාත්‍යන්තරය කතා කරලා කියන්නේ. මේක හදා ගන්න නීති රීති හදන්න. එහෙම නැත්නම් වෙන්නේ මොකද්ද? අපේ රටට එන විදේශ ආධාර නැති වෙනවා. අපේ ව්‍යාපාරිකයන් මේව හදාගත්තේ නැත්නම් මේ ලෝකෙට ඉන්දියන් සාගරයේ මුතු ඇටය කියන රට, එමතන ධර්මද්වීපය කියන රට ලෝකෙට අර ත්‍රස්තවාදයට මුදල් සැපීම සඳහා හොඳ තිප්පලක් කුඩු ජාවාරම් වලට නීති විරෝධී සල්ලි එකතු කරන්න පුළුවන් ජාවාරම් වලට තිප්පලක්, මුදල් විසුද්ධීකරණයකට තිප්පලක් කියලා රටේ ලෝකයේ ප්‍රචාරය වෙනකොට අපේ ව්‍යාපාරිකයෝ අසරණ වෙනවා. ඒ විතරක් නෙමෙයි, හොඳ ව්‍යාපාරිකයන් ආයෝජනය සඳහා ලංකාවට එන්නේ නැහැ. අඩු පොලියට අපේ රට ණය දෙන ඒවා නවතිනවා. අපේ රට පිළිගත නොහැකි මුදල් එකතු කරන රටක් බවට පත් වෙනවා කියන එක තමයි විශේෂයෙන්ම කතා කරලා කිව්වේ. ගරු මූලාසන මන්ත්‍රීතුමනි, ලෝකයේ මුදල් විසුද්ධීකරණය වැළැක්වීම සහ ත්‍රස්තවාදයට මුදල් සැපයීම වැඩ පැවැත්වීමේ ප්‍රතිපත්ති සම්පාදකය ලෙස කටයුතු කරන්නේ මූල්‍ය කාර්ය සාධක බලකායයි. ෆිනෑන්ෂියල් ඇක්ෂන් ටාස්ක් ෆෝස් කියලා එක හඳුන්වනවා. මුදල් විසුද්ධීකරණය, ත්‍රස්තවාදයට මුදල් සැපයීම, ඒ වගේම ගෝලීය වශයෙන් සිදුවෙන වැරදි වළක්වීම සඳහා මේ ආයතනයේ නිර්දේශ 40ක් එදා ඉදිරිපත් කළා 1988 දී. ඒ වගේම 2001 දී තවත් නිර්දේශ 9ක් ඉදිරිපත් කළා. ඒ ගැන තමයි ඒගොල්ලෝ කතා කරන්නේ. ඒ හින්දා විශේෂයෙන්ම අපි දන්නවා මූල්‍ය කාරක සාධක බලකාය අපේ කලාපීය සංවිධානය කරන, අපිය පාලනය කරන්නේ මුදල් විසුද්ධීකරණය පිළිබඳ ආසියා ශාන්තිකර කණ්ඩායම, ඒසියා පැසිෆික් ගෲප් ඔන් මනි ලොන්ඩරින් මගින් අප කලාපයේ නිරීක්ෂණය කරන අතර අපි මුදල් විසුද්ධීකරණය පිළිබඳ ආසියා ශාන්තිකර කලාපයේ ආරම්භක සාමාජිකයෙක් වෙනවා. අපි මේවල සාමාජිකයෝ වෙනවා. නමුත් මේවල තියෙන ජාත්‍යන්තර ප්‍රමිතීන් අනුව අපි වැඩ කරන්නේ නැහැ. අපේ වාසියට, අපේ රටේ තිබිච්ච වාසියට දේශපාලකයන් අර කිව්වා වගේ ජනතා මුදල් හොරකම් කරන්න, නැත්නම් මුදල් විසුද්ධීකරණය කරගන්න කරාකරු කලාපයක් බවට මේ රටේ ඉදා දේශපාලකයෝ පත් කරලා තිබ්බා. අන්න ඒකට තමයි අපි විශේෂයෙන්ම අවධානය යොමු කළේ. සමහර රට කියන්න පුළුවන් ඇයි අපි මේ ජාත්‍යන්තරය කියන දේ අහන්නේ?
ගරු මන්ත්‍රීතුමා කාලය අවසන්.
ඔව් ජාත්‍යන්තරය කියන දේ අහන්නේ ඇයි කියලා සමහර හිතෙන්න පුළුවන්. ගරු මෞලස නිරුද්ධ මන්ත්‍රීතුමනි මම කියනවා අපේ රටක් වශයෙන් අපිට තනියම ඉදිරියට යන්න බෑ. අපිට සංවර්ධනය කරන්න ඕනේ. ලෝකෙත් එක්ක එකට යන්න ඕනේ. අපිට ආජකයෝ එන්න ඕනේ. අපේ උගත් මොළවලට වෙන රටකට ගිහලා රස්සාව කරන්න පිළිගැනීම ලැබෙන්න ඕනේ. එහෙමයි අපේ රට බලවත් රටක් කරගන්න පුළුවන් වෙන්නේ. ඒ නිසා ජාත්‍යන්තරය සඳහා අත්කල් බැඳ ගැනීම අපිට අවශ්‍ය නැහැ. ඕස්ට්‍රේලියාවට එහෙම නොවෙන්න පුළුවන්. ඒ ඇයට ඕන තරම් කණිජ සම්පත් තියෙනවා. වෙනත් රටවල් වලට ඇමරිකාවට එහෙම නොවෙන්න පුළුවන්. යාට සම්පත් තියෙනවා. නමුත් අපේ රට ඉදිරියට යන්න නම් ජාත්‍යන්තරය අතවත් අත්කල් බැඳ ගන්න ඕනේ. ඒ නිසා මම විශේෂයෙන්ම මේ අවස්ථාවේ අවධාරණය කරනවා අපි මේ රට අපි මේ රට අපි දන්නවා අපි බලය ලබා ගත්තේ මේ රට හොරුන්ගේ තිප්පොලක් කියලා මුදල් විශුද්ධීකරණය කරන්න තිප්පොලක් කියලා අපි දන්නවා කැසිනෝ ව්‍යාපාර ලෝක ප්‍රසිද්ධ කැසිනෝ ව්‍යාපාර මේ රට ගෙනල්ලා මේ රටේ ඉඩම් කුණු කොල්ලට දීපටි අපි දන්නවා හැබැයි මේවා ගැන අපි කතා කළාට මේවා මැඩ පැවැත්වීමට මේවා කරපු අයට දඬුවම් දෙන්න අපේ නීති සකස් වෙලා නැහැ ඒ හින්දා අද මේ එක කොටසක් වෙන බාර පනත පිළිබඳව මේ සංශෝධනය කරලා මේ බාර පනත ඔස්සේ නැත්නම් ට්‍රස්ට් ඔස්සේ මේ රටේ තියෙන මේ කළු සල්ලි සුදු කරන්න තියෙන ඉඩකඩ අවස්ථාව වළකන මේ පනත සම්මත කරගෙන අපි රට කීර්තිමත් රටක් කරමු කියලා කියමින් මන්නියට ලැබුම් ස්තුතියි
ගරු මොහන් ප්‍රියදර්ශනද සිල්ල මන්ත්‍රීතුමා
ස්තුතියි ගරු සභාපතිතුමනි මාධ්‍යනාපේ ගරු මන්තුමා මට ඉස්සෙල්ලා කතා කරපු ඉතාමත්ම අසරණ වෙලා කතා කරු ඔබතුමාම මං හිතන්නේ ඔබතුමාම කිව්වා අපි දැන් ජනතාව විශ්වාසනලයි මේක මේ අපි කියන කතාවක් නෙවෙයි මං හිතන්නේ ඔබතුමාම කිව්වා මේ ඔබතුමාලගේ ආණ්ඩුව වැඩපරි ආණ්ඩුවක් කියලා දැන් අපි කියන්න ඕන කාරණේ තමයි ඔබතුමා කිව්වේ ඉතින් මම අපේ කරු නියෝජ්‍ය අමාත්‍යතුමා පනත් කීපයක් ඉදිරිපත් කරා සංශෝධන ගණනාව එකක් අධිකරණ සංවිධාන පනතේ 60 වන වගන්තියත් එක්ක කියවන්න ඕන 61 වන වගන්තිය යටතේ විජේදාස රාජපක්ෂ ගරුව හිටපු ඇමතුමා නියෝගයක් පනවලා තිබුණා පරමාණු බල ශක්ති අධිකාරිය පනත යටතේ පැනනගින සියලු නීති කටයුතු කොළඹ මහාධිකරණයේ නඩු අහන්න ඕන කියලා. දැන් මෙතුමිය ඒකට සංශෝධනයක් ගේනවා පරමාණු ශක්ති බල ශක්ති පනත යටතේ ප්‍රකාශිත විධි විධාන සලසා ඇති නඩු විතරයි අහන්න පුළුවන් කියලා. එහෙනම් අපි ඔබතුමියගෙන් පැහැදිලි කිරීමක් බලාපොරොත්තු වෙනවා මොකද්ද ඔබතුමිය මේකෙන් අදහස් කරන්නේ කියලා. ඒ වගේම නීති විද්‍යාලයට නියෝජ්‍ය විදුහල්පතිවරයෙක් පත් කරන යෝජන සංශෝධනයක් තියෙනවා ඒක හොඳයි. මොකද අපි පිළිගන්නවා දැනට විශාල තරඟයක් තියෙන නීති විද්‍යාලයට ඇතුළත් වෙන්න. ඒ නිසා නීති විද්‍යාලයට ඇතුළත් වීම ඉඳලා සියලු කාරණා නිශ්චිත කරන කාරණේ හොඳයි කියන කාරණේ අපි කියමු. ඒ වගේම බාරාඥා පනතට සංශෝධනයක් ගේනවා රිජිස්ට්‍රක් පවත්වාගෙන යමින් ඒකේ මුඛ්‍ය පරමාර්ථය හැටියට මේ ආණ්ඩුව පෙන්වන්න හදන්නේ මුදල් විශුද්ධිකරණය සම්බන්ධයෙන් යම් යම් සීමාන් පනවන්නකි. ඉතින් වගේම තවත් මන්ත්‍රීවරුන් ගණනාවක් කතා කරලා කිව්වා කලින් අධිකරණ සංවිධාන පනතට සංශෝධනයක් ගෙනාවයි. ඒ සංශෝධනය ගෙන එක වළක්වන්නට දැන් ඒකාබද්ධ විපක්ෂයේ කණ්ඩායමක් ගිහිල්ලා උසාව ඉස්සරහට ගිහිල්ලා කරුණු දක්වනවා ඒකෙන් මේ හොරු වල්ලන කාරණේ ප්‍රමාද වෙලා තියෙනවායි. ගරු සභාපතිතුමනි මේ ආණ්ඩුව මේ යෝජනා ගෙනවිත් රටේ ජනතාවට කියන මේ අපි හොඳ දේවල් කරන්න යනවායි. හැබැයි මේකේ අභ්‍යන්තර ඔහල බැලුවොත් මේ ආණ්ඩුව අධිකරණයේ ස්වාධීනත්වය ඇති කරාද නැති කරාද යන්නේ කියන කාරණේ මේ රටේ ජනතාව දන්නේ. ඒ නිසා තමයි මේ රටේ මිනිස්සු පහුගිය පෙබරවාරි 10 වෙනිදා තිබිච්ච පළාත් පාලම මැතිවරණයේදී මේ ආණ්ඩුව කරවන නායකින්ට අමතක නොවන පාඩම ඉගැන්වුවේ කියන කාරණේ අපි කියනවා. දැන් මෙතන කතා කරා රටේ අග්‍ර විශ්වකාරවරිය ඉවත් කිරීම සම්බන්ධයෙන්. අමුතු අපි අහන්න කැමතියි මේ ආණ්ඩුවෙන් කොහොමද මොහන් පීරිස් මහත්තයා මේ රටේ අග්‍ර විශ්වකාරකම යයින් කරේ? මහින්ද රාජපක්ෂ මහත්මයාගේ ආණ්ඩුව යම් ආකාරයක විනිවිද පේන භාවකින් ඒක කරා. හැබැයි මේ ආණ්ඩුව ඇවිල්ලා අද කිසිම කෙනෙක් දන්නේ නැහැ මොහන් පීරිස් මහත්තයා අග්‍ර විශ්වකාරකම යයින් කරේ කොහොමද කියන කාරණේ. ඒ වගේම තමයි නීතිපතිවරයාගේ තනතුර ස්වාධීන කරන්න ඕනේ කියලා නීතිපතිවරයාගේ තනතුර 19 වෙනි ආණ්ඩුවේ ව්‍යවස්ථාව යටතට ගෙනල්ලා ඒ ව්‍යවස්ථා මණ්ඩලය හරහා ස්වාධීන තනතුරක් හැටියට පත් කරා. නැවත අපි දන්නවා ඊට පස්සේ නීතිපතිවරයා ආණ්ඩු පක්ෂ කණ්ඩායම රැස්වීමට ගෙනල්ලා නීතිපතිවරයාගේ ප්‍රති කලෝපේ හැටි මේ රටේ මිනිස්සු දන්නවා ගරු සභාපතිතුමනි. ඉතින් අද අපි දන්නවා අද අපේ ගරු නියෝජ්‍ය අමතුමා කිව්වා දැන් නීතිපති දෙපාර්තමේන්තුවට අලුතෙන් නිලධාරි මදව ගන්න අපි යනවා වැටුප් වැඩි කරන්න යනවා. ඒ කාරණා නමුත් අද අපි තමුන්නාස්සලට කියන්න ඕන වෙනදා අපි දන්නවා නීතිපති දෙපාර්තමේන්තුවට කනිෂ්ඨ නීතිඥයෝ බදව ගන්න ගියාම ලොකු තරඟයක් තිබුණා. නමුත් අද මේ රටේ කනිෂ්ඨ නීතිඥයෝ කැමති නැහැ නීතිපති දෙපාර්තමේන්තුවට බැඳෙන්න. නීතිපති දෙපාර්තමේන්තුවට බැඳෙන්න අකමැති කිසිම කාරණාවක් නිසා නෙවෙයි අද මේ ආණ්ඩුවේ පාලන යටද අද නීතිපති දෙපාර්තමේන්තුවේ ස්වාධීනත්වය සම්පූර්ණයෙන්ම කෙලසලා තින්නේ. අද ඒ නිසා අපි කියන්න ඕනේ මේ ආණ්ඩුව විශේෂයෙන්ම මේ රටේ අධිකරණය සහ නීතිය සම්පූර්ණයෙන්ම කෙලසලා ඉවරයි. ඒ නිසා මේ පණක් මොනවාක්වත් ගෙනාවට වැඩක් නැහැ. පැහැදිලිව මේ රටේ නීතිය අධිකරණයේ ස්වාධීනත්වය ඇති කරන්න ඕන නම් ඒ අධිකරණයට සහ නීතිපති දෙපාර්තමේන්තුව ස්වාධීන වැඩ කටයුතු කරන්න අවස්ථාව ලබා දෙන්න ඕනක සභාපතිතුමනි. ඇත්තටම අපි කියන්න ගණකාටුයි අද මේ ආණ්ඩුවේ තත්ත්වයන් පිළිබඳව. අපි දන්නා මේ රටේ මෙතුමිට ඉස්සරහට අධිකරණ අමතුමා එතුමා නීතිඥ ප්‍රජාව ඉස්සරහා ස්වාධීන පුද්ගලයෙක් කියලා නමක් දිනාගෙන හිටපු කෙනෙක්. නමුත් එතුමාට අවසාන වශයෙන් එතුමාට සිද්ධ වුණා එතුමා දරපු ස්වාධීන මත නිසා එතුමා ස්වාධීනව අදහස් ප්‍රකාශ කරමු නිසා එතුමාගේ අධිකරණ අමතිකමත් ඉවත් කළා. ඉතාමත්ම පහත් ආකාරයට තමයි එතුමාට කටයුතු කර මේ ආණ්ඩුව. ඒ නිසා අපි තමුන්නාසල කියන්නේ තමුන්නාසලා ලෝකෙට පරකාසයේ ගෙදරට මරගාත ආණ්ඩුවක්. ඒ නිසා මේ ආකාරයට කටයුතු කරන්න එපයි කියන කාරණේ අපි තමුන්නාසල කියන්න ඕන. ඒ වගේම තමයි අපි තමුන්නාසල කියනවා දැන් මම හිතන්නේ මේ රටේ අධිකරණ ඉතිහාසයේ කිසි කාලයක නොවෙච්ච කාරණා කිහිපයක් දැන් මෙනවා. අද අපිට පේනවා මේ රටේ නඩු අහන අධිකරණ මිනිස්චකාරවරුන්ට විරුද්ධව උසාවියේ නඩු දාන දැන් අභියාචන මිනිස්චකාර නවාස්මත්තුමා නීතිපති දෙපාර්තමේන්තුවේ අතිරේක සොලිසිටර් ජෙනරාල්වරෙක් වශයෙන් කටයුතු කරද්දී ඒ කාලේ මොහන් පීර්ස් මහත්තයා තින්දෙද්දී එතුමා නීතිපතිවරයා හැටියට යම් උපදේශයක් ලබා දෙනවා විදුලි බල අමාත්‍යාංශයේ නිලධාරින් පිරිසක් සම්බන්ධයෙන්. මේකට මෙතෙන්දි දූෂණය නැමැති චෝදනාවක් ඉදිරිපත් කළා. අද වෙනකොට ගරු සභාපතිතුමනි මේ උදවියට උසාවියේ නඩු දාලා තියෙනවා කොළඹ මහේස්ත්‍රාත් උසාවිය ඉස්සරහා. එතකොට ඒකට විරුද්ධව මේ රටේ නීති සංගමේ ඉස්සරහට ගිහිල්ලා ඒ වගේම ඒ අදාළ විත්තිකාර ඉස්සරහට ගිහිල්ලා උසාවි ඉස්සරහට ගිහිල්ලා සුප්‍රීම් උසාවියෙන් රිට් අධිකරණ ආඥාවක් ගත්තට පස්සේ දැන් අද ඒකේ ඒ විනිශ්චාසනයේ වහල්ලා හිටපු ඊවා වනසුන්දර විනිශ්චකාරතුමියට විශාල චෝදනාවක් එල්ල කළා. අද මේ ආණ්ඩුවේ නිලධාරින් අල්ලස් දෙපාර්තමේන්තුව අද ඒකට විරුද්ධ රිට් ආඥාවක් ඉල්ලලා තියෙනවා. ඉතින් අද තමුන්නාසලගේ මේ ආණ්ඩුව අපි දන්නවා මේ රටේ රාජ්‍ය සේව ස්වාධීන කරන්න එනවයි කියලා. අද මේ රටේ රජයේ සේවකයන්ගේ කොන්ද කැඩුවා. අද අපි දන්න රජයේ සේවකෝ වැඩ කරන්නේ නැහැ. රජයේ සේවකෝ වැඩ කරන්නේ නැහැ. අද ඒ වගේම තමයි තමුන්නාසල අද අධිකරණෙත් කොන්ද කඩාගෙන යන ක්‍රමක්‍රමෙන් මේ රටේ මේ තමුන්නාසල මේ රටේ ස්වාධීන අධිකරණය විශ්වාස නොකරට අපි තමුන්නාසල කියන්න ඕනේ මේ රටේ බහුතරයක් ජනතාව අදටත් මේ රටේ මිනිස්චකාරවරු පිළිබඳව විශාල විශ්වාසයක් තියෙනවා. මේ රටේ අධිකරණ පද්ධතිය පිළිබඳව විශාල විශ්වාසයක් මේ රටේ මිනිස්සුගේ තියෙනවා. ඒ නිසා තමුන්නාසලට ඕන දේවල් කරන්න. තමුන්නාසල හිතන් ඉන්නේ මේ රටේ උසාවිය මේ රටේ මිනිස්චකාරවරු මේ ආණ්ඩුවේ ජනාධිපතිවරයාට අගමැතිවරයාට ඕන ඉඳලා නටවන්න පුළුවන් කිය. අපි තමුන්නාසල කියනවා ඒකට මේ රටේ මිනිස්චකාරවරුවත් මේ රටේ නීතිඥවරුවත් මේ රටේ අධිකරණ සම්බන්ධ කිසි කෙනෙක් ඒකට ඉඩ දෙන්නේ නැහැ කියන කාරණේ අපි කියන්න ඕනේ. අද තමුන්නාසල දැන් බහලුකොට කයිවාරු ඇහුවා. මෙතන තමුන්නාසල මුඛ්‍ය පරමාර්ථය වෙලා තින්නේ අද තමුන්නාසලට මේ රටේ වැඩ කරන්න බැරි හේතුව තමුන්නාසල කියන්නේ. තමුන්නාසල කියන්නේ අද මේ රටේ මිනිස්සු මේ ආණ්ඩුවට විරුද්ධව ඡන්ද පාවිච්චි කරේ හොරු වැල්ලු නැහැ කියන කාරණේ නිසයි කියන කාරණේ. තමුන්නාසල කියන්නේ මේ රටේ මේ ආණ්ඩුව අපේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා ප්‍රමුඛ මේ රාජපක්ෂවරු හොරු. තමුන්නාසල එදා මේ රටේ මතයක් ප්‍රචලිත කරා 2015 ජනවාරි 8 වෙනිදාට ඉස්සෙල්ලා. තමුන්නාසල ඊටම කැත නින්දිත විදිහට තමයි අපෙන් බලය ලබා ගත්තේ මේ රටේ ජනතාවගේ මනස් අවුල් කළා. තමුන්නාසල ගුව අරේ සල්ලි තියෙනවා. මේ සල්ලි ස්ථිර රාජපක්ෂලගේ අර හොරකම් කළා තියෙනවා. මේ හොරකම් කළා තියෙනවා. නමුත් තමුන්නාසලට ඒ එක හොරකමක් තමුන්නාසල අල්ලන්න බැරි වුණා. තමුන්නාසල එක හොරකමක් අල්ලන්න බැරි වුණා. තමුන්නාසල FCID පිටවුවා. ඒනම් තමුන්නාසල මේ අධිකරණ සංවිධාන පනත ගේන්න මේ නඩු අහන එක කණ්ණම් කරන ඉස්සෙල්ලා අපි අභියෝග කරනවා. එහෙනම් දැන් අද මේ වෙනකොට ශ්‍රේෂ්ඨ අධිකරණ ඉස්සරහා තියෙනවා නඩුවක්. ඒ නඩුව තමයි FCID නීතිගත කිරීම මේ රටේ ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාවට වැරදි වලට පටහැනිය කිය. නමුත් අපි දන්නවා තාමත් අද වෙනකන් අද ඒ සම්බන්ධයෙන් තීන්දුවක් දුන්නේ නැහැ. අද වෙනකන් තමුන්නාසලේ සම්බන්ධයෙන් තීන්දුවක් දුන්නේ නැහැ. නමුත් අපි තමුන්නාසලට කියන්න ඕනේ, තමුන්නාසලා අපේ ආණ්ඩුව කාලේ හොරු අල්ලන්න තමුන්නාසලා තමුන්නාසල කරන්න පුළුවන් හැමදේම කරා. හැබැයි ඔය තමුන්නාසල කියන හොරකන් අපේ කාලේ උනේ නැහැ. ඒ නිසා තමයි තමුන්නාසලට හොරු අල්ලන්න බැරි වුණේ. තමුන්නාසලා ඒ ලැජ්ජාව වහගන්න මේ රටේ ජනතාවගේ ඔළුව අවුල් කළා. මේ රටේ මිනිස්සුන්ගෙන් කුමන්ත්‍රණකාරීව ගත්ත බලය තමුන්නාසලා ආපහු ශක්තිමත් කරගන්න තමයි තමුන්නාසල මේ කියන්නේ. මේ නැවත වතාවක් අපිට ඕනේ මේ හොරු අල්ලන්න. නමුත් මේ හොරු අල්ලන්න බෑ. මේ රටේ අධිකරණයේ ස්වාධීන නැහැ, අධිකරණ පද්ධතිය ශක්තිමත් නැහැ. ඒ නිසා අපිට අධිකරණ සංවිධාන පනත සංශෝධනය කළා. ත්‍රිපුද්ගල මහාධිකරණ කමිටුව පත් කරන්න තමුන්නාසල අවසර ඉල්ලන්නේ. මේ මේක
ගවනන්තම කාලේ අවසන්
නීතිපතිවරයාට අවශ්‍ය නම් අග්‍රමිශ්චකාරතුමත් එක්ක සාකච්ඡා කළ මේ කරන්න පුළුවන්. නමුත් අපි තමුන්නාසල කියනවා, එහෙනම් තමුන්නාසල මේක මේ තමුන්නාසල එමන බැඳුම් කරන නඩු ඉස්සලා අහන්න ඕනේ. මම තමුන්නාසල අභියෝග කරනවා. මම කොළඹ මහාධිකරණ විභාග වුණා SC 4648 2009 කියලා නඩුවා. ඒ නඩුවෙන් මිත්‍තිකාරෝ නිදහස් කරනකොට ඒ නඩු තීන්දුවේ තියෙනවා නැවත වතාවක් නඩු දාන්න පුළුවන් කිය. නමුත් මේ ආණ්ඩුව තාම මම අපි ගරු අධිකරණ ඇමතුමිටත් කියනවා, ඔබතුමගේ අවධානයට යොමු කරන්න ඕනේ. අපි අභියෝග කරන්න පුළුවන් නම් තමුන්නාසලා මේ අධිකරණය ස්වාධීන නම්, තමුන්නාසලා අධිකරණයට ඇඟිලි ගහන්න නැත්නම්, තමුන්නාසලා නීතිපති පාන්දුවට ඇඟිලි ගහන්න නැත්නම් මෙන්න මේ නඩුවේ විත්තිකාරන්ට නැවත වතාවක් තමුන්නාසලා මේ උසාවේ නඩු පවරන්නේ කියන අපි අභියෝග කරනවා. ඒ අභියෝග කරමින් මට කාලය ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා.
ස්තුතියි.